ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु
नष्टप्रायेषु भद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया
भगवती उत्तम श्लोके भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय
नन्दगोपकुमाराय
गोविन्दाय नमो नमः
गोविन्दाय नमो नमः
हरे कृष्णा 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 हरे हरे
हरे राम हरे राम
राम राम हरे हरे
राम राम हरे हरे
हरे कृष्णा 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 हरे हरे
हरे राम राम हरे राम
राम राम हरे हरे
राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
श्री गुरुवे गौरचन्द्राय श्री राधिकाय तदा कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्यामलको मलांगो सीता समारो पितवाम भागम बाणो महासा यज्ञचारु चापम नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं करारविन्दे पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्रस्य पुटे बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि हरे कृष्णा
हरे राम हरे राम 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 हरे राम
स्वागत छे आप सर्व भक्तोनो त्रिदिवसीय भक्त चरित्र कथा मां आप सर्व दिव्यम परिवार अने साथे साथे આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના અનેક વૈષ્ણવો જીવનના બહુ મહત્વના સમયને બાદ કરી અને આપ સર્વે ભક્તો ભગવત ચરિત્રને સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપ સર્વ ભક્તોને ભૂરી ભૂરી ધન્યવાદ પરમ સૌભાગ્ય છે આપણા બધાનું ભગવાનની કથાઓને સાંભળવાનો અને ભગવાનની કથાને કહેવાનો એક અવસર આપણને પ્રાપ્ત થયો છે રામચરિત માનસની અંદર હનુમાનજી જ્યારે લંકાની અંદર ગયા અને લંકામાં જઈ લંકિનીને મારી હનુમાનજી લંકાની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે પ્રથમ એક ભક્તના ઘરનું એને દર્શન થાય છે. હનુમાનજી મનમાં વિચાર કરે છે કે એક ભક્ત શંખ ચક્ર ગદા પદ્મ ધનુષ બાણના ચિહ્નો જેના ઘર ઉપર લાગેલા છે. હનુમાનજીના મનમાં તરત એક વિચાર થયો કે કળિયુગની અંદર જેટલા દોષો હોય એ પ્રત્યેક દોષ આ લંકાની અંદર વર્તમાન છે અત્યારે, અને આવી લંકા નગરીમાં કોઈ ભક્તનો નિવાસ હનુમાનજીના મનમાં વાત બેસતી નથી. અને એ જ સમયે બરાબર બ્રહ્મ મુહૂર્તનો સમય સવારના 4 વાગવા જઈ રહ્યા હતા, એ જ સમયે રામ રામ જપ કરતા કરતા એક વ્યક્તિ એ ઘરમાંથી બહાર નીકળ્યા. હનુમાનજીના મનમાં વિચાર થયો કે કદાચ આ લોકોને ખબર પડી ગઈ હશે કે હું અહીંયા આવવાનો છું, એટલે આ રસૂરો જે છે એ ભક્ત હોવાનું નાટક કરે છે. પણ હનુમાનજી તો પરમ ભક્ત છે. તરત મનમાં વિચાર બદલી નાખ્યો, તરત વિચાર બદલાણો, માની લો કે લંકામાં કોઈ નાટક કરતું હોય પણ એ નાટક સવારના 4 વાગે ન કરે, કારણ કે સવારના 4 વાગે અસુરોને સુવાનો સમય હોય, કારણ કે એ લોકો મંગળા આરતી કેવી છે એ જોયે જ નથી ક્યારેય. હનુમાનજી કે નાટક કરવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ન કરે, છતાં પરીક્ષા કરવા એક બ્રાહ્મણનો વેશ લઈ વિભીષણની સામે ઉપસ્થિત થયા અને કહે છે કે બે ભક્તો જ્યારે મળે ને તો ભક્તો વચ્ચેના સંબંધને ભગવાન ગીતામાં કહે છે, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. જ્યારે જ્યારે ભક્તો આપસમાં મળે ત્યારે ભગવાનની કથા ભગવાનનું કીર્તન કરે. હનુમાનજી અને વિભીષણ વચ્ચે બહુ મોટો સંવાદ થયો. એ સંવાદમાં હનુમાનજી એક વાત કહે છે અને વિભીષણજી તે ભક્તોના અનેક ચરિત્રોનું અનેક ગુણોનું વર્ણન કરે છે. એમાં કીધું છે કે અબ મોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરી કૃપા મિલે નહી સંતા. ભગવાનની કૃપા જો ન થાય ને તો ભક્તો સંસારમાં ક્યારેય ભગવાનના ભક્ત મળતા નથી. આપણને કદાચ એમ હોય કે આવા સત્સંગ તો રોજ થાય છે, રોજ આપણે જાવી છીએ, એ તમે જે સત્સંગમાં જઈ રહ્યા છો ને એ ભગવાનની કૃપા છે. જો રામચરિત માનસમાં કહી રહ્યા છે, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા, જ્યાં સુધી ભગવાનના ભક્તોની કૃપા ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી ભગવાનના ભક્ત ક્યારેય મળતા નથી. એમ આજે આપણને અહીંયા આટલા બધા વૈષ્ણવોનો સંગ મળ્યો છે, આટલા બધા વૈષ્ણવો આપણી વચ્ચે બેઠા છે, ભક્તો અહીંયા ઉપસ્થિત છે, એનું કારણ છે કે નિશ્ચિત ભગવાનની કૃપા થઈ છે. પણ કોની ઉપર થઈ છે? સત્સંગ આપણને બંનેને મળે છે, અમને મળે છે અને તમને મળી રહ્યો છે. હવે ભગવાનની કૃપા મારી ઉપર છે કે તમારી ઉપર છે? આ ઇસ્કોન વાળા ભક્તો ઉપર થઈ છે કે તમારી ઉપર? આજની કૃપા વાસ્તવમાં દિવ્યમ પરિવાર ઉપર થઈ છે. ઘણા લોકોને એમ હશે કે આ દિવ્યમ પરિવારે આયોજન કર્યું છે એટલે પ્રભુજી એના વખાણ કરે છે, કારણ કે વક્તાઓની છાપ જ એવી પડી ગઈ છે દુનિયા, જે બોલાવે એના વખાણ. એવું નથી ભક્તો, પણ દિવ્યમ પરિવાર ઉપર એટલે કૃપા છે કે ભગવાનની કથાઓ કે ભક્તની કથા જો સાંભળવી હોય ને તો એને ઘર છોડી અને કથામાં જઈને બેસવું પડે. પણ આજે થયું છે એવું કે દિવ્યમ વાળા આઈના છે, ભક્તો બહારથી અહીંયા આવીને બેઠા છે, કૃપા તો છે, કારણ કે ભક્તો ઉપર તો હંમેશા ભગવાન કૃપા કરે છે, પણ સંપૂર્ણ દિવ્યમ પરિવાર ઉપર ભગવાનની એક સાથે કૃપા થઈ છે, જેના કારણે આવું સુંદર ભક્ત ચરિત્રનું આયોજન આ ભક્તોએ અહીંયા કર્યું છે. તો આવો ભક્ત ચરિત્ર એમને આચાર્યોના પદ અને આચાર્યોના માધ્યમથી આગળ વધારીએ. ભક્તો, સંસારની અંદર ભગવાનનું ભજન કરવા વાળા અનેક લોકો થયા, અનેક ભક્તોએ ભગવાનની ભક્તિ કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાનના ધામ વૈકુંઠની પ્રાપ્તિ કરી, પણ એક ભક્ત એવા થયા જેને એક ગામ નહીં, એક રાજ્ય, એક દેશ નહીં, પણ આખી દુનિયાની અંદર જેને પૂછો, મુસલમાનને જેને પૂછો, ખ્રિસ્તીને જેને પૂછો, બધા એને ઓળખતા હોય. અને એ ભક્તના પ્રાગટ્યનું સૌભાગ્ય ગુજરાતને પ્રાપ્ત થયું છે. તો એવા જૂનાગઢમાં પ્રગટ થયેલા ભક્ત નરસિંહ મહેતા કહે છે, જગત વિદિત નરસિંહ ભગત, એના વિષયમાં એવું લખવામાં આવ્યું છે કે નરસિંહ મહેતા જે છે એ જગત વિદિત, જગ વિખ્યાત છે. શું કારણથી? તો કહે છે કે એમણે જે પ્રેમ ભક્તિનું દાન કળિયુગની અંદર ભક્તિની જે વિધિ સરળતાથી બતાવી, એના કારણે એ આખા સંસારની અંદર પ્રસિદ્ધ છે. ભક્તિ જ્યારે કોઈ વ્યક્તિ કરે ને તો માન, સન્માન, પ્રતિષ્ઠા આ બધું મળે, પણ જો ખોટી પ્રતિષ્ઠા હોય ને તો થોડા સમયમાં એ પ્રતિષ્ઠા નષ્ટ થઈ જાય. પણ ભગવાન જે કીર્તિ પ્રદાન કરે એ કીર્તિ તો યુગો સુધી અમર થઈ જાય છે. હું ઘણી વાર કહું છું કથામાં કે ભગવાન દ્વારા જે સન્માન, જે કીર્તિ મળે ને, એવી કીર્તિ આ સંસારના લોકો કે આ સમાજના લોકો આપણને નથી આપી શકતા. તમે બહુ મહેનત કરો જીવનમાં, બહુ ધન કમાવો, અને થોડી વાર માટે લોકો તમારી વાહવા કરે કે નહીં આ આ ભાઈના છોકરાએ તો ટૂંક સમયમાં બહુ પ્રગતિ કરી, બહુ પૈસા કમાણો, બહુ ધન કમાણો, અને તમારાથી થોડું કોઈ વધારે ધન કમાય એટલે તમારી કીર્તિ બંધ થઈ જાય અને એની કીર્તિ ચાલુ થાય. કારણ આ કીર્તિ સમાજ દ્વારા આપવામાં આવી છે, પણ ભગવાન જે કીર્તિ આપે છે આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદજી, તમે કદાચ રાધા દામોદર મંદિરમાં જાઓ અને સૌ પ્રથમ પ્રભુપાદજીના વિગ્રહને મૂકવામાં આવ્યા છે. એ પ્રભુપાદજી 69 વર્ષની ઉંમરમાં 40 રૂપિયા લઈ અને અમેરિકા ગયા 1965ની અંદર, અને 1966માં એમણે ન્યુયોર્કમાં ઇસ્કોનની સ્થાપના કરી. ત્યારથી લઈને 12 વર્ષ કે 10 વર્ષમાં 108 મંદિરનું નિર્માણ કર્યું અને આખા જગતને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દાન કરી દીધી. ગણતરી કરો ને ભક્તો, તો 32 દિવસમાં એક મંદિરની એવરેજ આવે. તમને કદાચ થાય કે એમાં શું, 32 દિવસમાં મંદિર બની જાય, આપણે બનાવી એવી નાની દેરી નહીં. તમે ક્યારેક જુહુ મંદિરમાં જાઓ, વૃંદાવન જાઓ, માયાપુર, એવા 108 મંદિરની સ્થાપના કરી છે. અને એ ભગવાન પ્રભુપાદજીના ભાગ્યમાં જે કીર્તિ આપી રહ્યા છે, રોજ સવાર પડે 4:30 વાગે મંદિરના દરવાજા ખુલે, ભગવાન હજી ન જાગ્યા હોય, એની પહેલા ઇસ્કોનમાં રહેલા 1 કરોડ લોકો, આમ તો બહુ જાજા છે પણ મંગળા આરતી કરવા વાળા 1 કરોડ લોકો છે, એ 1 કરોડ ભક્તો ભગવાનના પટ ખુલે, ભગવાનને દર્શન કરતા પહેલા પ્રભુપાદજીને પ્રણામ કરે છે, અને પછી ભગવાનને પ્રણામ થાય. કારણ કે ભગવાન જે કીર્તિ આપે છે ને કીર્તિ અમર થઈ જાય છે ભક્તો. એમ નરસિંહ મહેતા એક એવા ભક્ત છે જે થોડા સમય માટે આપણા જ ગુજરાત જૂનાગઢની અંદર પ્રગટ થયા, પણ એવું ભજન કર્યું એને કહેવત છે ને, નરસિંહ મહેતાની કરતાલ ને ગાંધીજીની હડતાલ ક્યારે ખાલી ન જાય. પણ એ નરસિંહ મહેતાના વિષયમાં લીલાઓ કથાઓ તો આપણે બહુ સાંભળી છે, પણ તત્વથી જાણવું જરૂરી છે કે નરસિંહ મહેતા છે કોણ, શા માટે એણે આટલું બધું ભજન કર્યું, ભજન કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. તો એ નરસિંહ મહેતાના વિષયમાં શ્રીમદ ભાગવતમના દશમ સ્કંદની અંદર એક કથા આવે છે, નરસિંહ મહેતાના પૂર્વ જન્મની કથા. કે ભાગવતની અંદર પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને જ્યારે પ્રશ્ન કરે છે કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચ ઉભય વંશ્યાના ચરિતમ પરમ અદ્ભુતમ. હે સુખદેવ ગોસ્વામી, સૂર્યવંશ અને ચંદ્રવંશની અંદર જે રાજાઓ પ્રગટ થયા છે એ રાજાઓના જીવન ચરિત્ર તમે અમને સંભળાવો. તો નવમ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી સૂર્યવંશના રાજાઓની કથા કરે છે અને સાથે સાથે થોડા સોમવંશના રાજાની કથા કીધી. તો એ સૂર્યવંશની શરૂઆત થઈ છે ભગવાન સૂર્યથી, સૂર્યના પુત્ર થયા શ્રાદ્ધદેવ મનુ. એ મનુ મહારાજથી વંશાવલી આગળ ચાલી, એમાં ઈક્ષ્વાકુ રાજા આવ્યા અને એ જ ઈક્ષ્વાકુના કુળમાં આગળ પેઢીઓ વધતા માંધાતા નામના એક રાજાનો પ્રાગટ્ય થયું. એ માંધાતા રાજા, હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પુત્રની પ્રાપ્તિ થાય તો એ પુત્ર માતાના ગર્ભથી પ્રગટ થાય, પણ માંધાતા જે છે એના પિતાના પેટમાંથી પ્રગટ થયા હતા. અને પિતાના પેટમાંથી પ્રગટ થયા એટલે ઇન્દ્રએ એને પોતાના અંગૂઠાથી અમૃત પીવડાવ્યું અને પૂછ્યું કે બધાએ કે આની માતા કોણ થશે. ત્યારે ઇન્દ્રએ કીધું કે માં ધાતા, ધાતાનો અર્થ થાય માતા. તો એને કીધું હું આની માતા બનીશ અને એ રાજાનું નામ થયું માંધાતા. ભક્તો, સમય મળે શ્રીમદ ભાગવતમના નવમ સ્કંદને ક્યારેક વાંચજો. બહુ સુંદર ઇતિહાસ, સૂર્યવંશના રાજાઓના ઇતિહાસ છે, પરમ પવિત્ર કરવાવાળો. સુખદેવ ગોસ્વામી કહે છે ચરિતમ પરમ અદ્ભુતમ, બહુ અદભુત ચરિત્રો છે. એ જ માંધાતાના પુત્ર થયા મુચકુંદ, અને આ મુચકુંદ એવા પરમ પ્રતાપી, એટલા પ્રભાવશાળી રાજા હતા કે સ્વર્ગની અંદર જ્યારે અસુરો સાથે દેવતાઓનું યુદ્ધ થયું, ઈ યુદ્ધમાં દેવતાઓ જ્યારે અસુરોથી હારવા લાગ્યા ત્યારે ઇન્દ્રએ વિચાર કર્યો કે હવે આપણી પાસે કોઈ એવો સેનાપતિ હોવો જોઈએ કે જે સેનાપતિ આપણને અસુરોથી બચાવી શકે. ચૌદે લોકની અંદર નજર કરી કે સૌથી વધારે પરમ પ્રતાપી કોણ છે, ત્યારે ખબર પડી કે રઘુકુળ સૂર્યવંશની અંદર મુચકુંદ મહારાજ બહુ પરમ પ્રતાપી છે. વિચાર કરો, સ્વર્ગના રાજાને મદદ કરવા પૃથ્વી લોકમાં મુચકુંદ મહારાજને લેવા આવ્યા. ખાલી કલ્પના કરો એ મુચકુંદ મહારાજ કેવા પરમ પ્રતાપી છે. સ્વર્ગની અંદર લઈ ગયા અને સેનાપતિ બનાવ્યા ઇન્દ્રએ મુચકુંદ મહારાજને. હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું અને એ જ સમયે ભગવાન શિવ અને સતીના વિવાહ થયા અને પાર્વતીના વિવાહ, અને એમનાથી એક પુત્રનો જન્મ થયો કાર્તિકેય. એ કાર્તિકેયનો જ્યારે જન્મ થયો ત્યારે એ કાર્તિકેયને સીધા સ્વર્ગમાં મોકલવામાં આવ્યા અને સ્વર્ગની અંદર જઈ અને એ કાર્તિકેયને તરત સેનાપતિ બનાવવામાં આવ્યા. બધા દેવતાઓએ મળી મુચકુંદ મહારાજને પ્રાર્થના કરી કે જો હવે આ કાર્તિકેય આવી ગયા છે, અને આ અસુરનો સંહાર એના દ્વારા નિશ્ચિત થઈ જવાનો છે. એટલે તમે હજારો વર્ષોથી યુદ્ધ કરો છો, થાકી ગયા છો, થોડોક આરામ કરી લો. ઇન્દ્રએ પ્રસન્ન થઈને કીધું, તમે તમારી પત્ની, ઘર, પરિવાર, કુટુંબ, રાજ્ય બધું છોડીને અમને મદદ કરવા માટે આવ્યા છો, તો એક કામ કરો, મારી ઈચ્છા છે કે તમે મારી પાસે કંઈક વરદાન માગો, મારે તમને કંઈક આપવું છે. તો ઇન્દ્રએ જ્યારે વરદાન માગવાનું કીધું તો મુજકુંદ મહારાજે કીધું કે મારે મારા ઘરે જવું છે. આપણે થોડો સમય માટે કદાચ 10-12 દિવસે બિઝનેસ માટે બહાર ગયા હોય તો આપણને આપણા ઘરની યાદ આવે, તરત ઘર યાદ આવી જાય. અને હવે મોબાઈલ સુવિધા થઈ ગઈ એટલે તરત ફોન કરે, શું ચાલે છે, બધું બરાબર છે. તો આવી રીતે મુજકુંદ મહારાજે ઘરે જવાની ઈચ્છા કરી તો ઇન્દ્રએ કીધું કે ક્ષમા કરજો મહારાજ, એ હવે સંભવ નથી. કારણ કે તમે અહીંયા સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે આવ્યા અને નીચે તો હજારો યુગ વ્યતીત થઈ ગયા છે. તમારા પુત્ર, એના પુત્ર, એના પુત્રો, તમારા કુળનું કોઈ નામો નિશાન નથી પૃથ્વી ઉપર. એટલે તમે કંઈક બીજું વરદાન માગો. મુજકુંદ મહારાજ કે ઠીક છે, હવે પત્ની પરિવાર તો રહ્યા નથી, રાજ્ય રહ્યું નથી, તો એક કામ કરો, આ હજારો વર્ષોથી યુદ્ધ કર્યું છે અને હું ક્યારેય સૂતો નથી, એટલે કંઈક એવું સ્થાન આપો મને કે જ્યાં હું સૂઈ જાઉં અને કોઈ વ્યક્તિ મને ડિસ્ટર્બ ન કરવો જોઈએ, અને જો કોઈ વ્યક્તિ આવીને મને જગાડશે, મારી ઈચ્છા વિરુદ્ધ મને કોઈ જગાડશે, તો જેની ઉપર મારી પ્રથમ દ્રષ્ટિ પડશે એ બળીને ભસ્મ થઈ જશે. ઇન્દ્રએ કીધું તથાસ્તુ, અને ત્યાં એ સ્વર્ગને છોડી મુજકુંદ મહારાજ આ પૃથ્વી ઉપર આવી અને એક પર્વતની ગુફામાં સૂઈ ગયા. ત્યાર પછી સમય વીતતો ગયો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, 28મા ચતુર્યુગમાં, 28મા ચતુર્યુગના દ્વાપરમાં, હવે આ ચતુર્યુગ શું છે એ તમને શોર્ટમાં સમજાવી દઉં કે વર્તમાન સમયમાં જે કળિયુગ ચાલી રહ્યો છે એની અવધિ છે 4,32,000 વર્ષ. કળિયુગ પછી ત્રેતા દ્વાપર યુગ આવે, એ દ્વાપરનો સમય છે 8,64,000 વર્ષ. એની પછી ત્રેતાયુગ આવે, એ ત્રેતાયુગનો સમય છે 12,96,000 વર્ષ. અને ત્યાર પછી ચોથો સતયુગ, એ સતયુગની અવધિ છે 17,28,000 વર્ષ. આ ચારે યુગોનો સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ થાય. એ 43,20,000 વર્ષ ગુણ્યા 1,000 કરો એટલે બ્રહ્માજીના 12 કલાક થાય. તો એ ચાર યુગનો જે સરવાળો છે એને એક ચતુર્યુગી કહેવામાં આવે. તો આવા જ્યારે 1,000 ચતુર્યુગ વ્યતીત થઈ જાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક જાય, અને એ 12 કલાકમાં 7 મનુઓ થાય. એ 7મા મનુના 28મા ચતુર્યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પ્રગટ થાય છે. આ ભગવાનના આવવાનો સમય છે ભાગવત અનુસાર. જો વર્તમાન ચતુર્યુગ 28મો ચતુર્યુગ ચાલી રહ્યો છે અને જે ગયો દ્વાપર હમણાં એમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એટલે આપણે ભગવાનથી બહુ નજીક છીએ ભક્તો. તો એવી રીતે જ્યારે ચતુર્યુગમાં ચક્ર ફરતું ગયું, 28મા ચતુર્યુગના દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમસ્ત પાર્ષદોને લઈ અને બ્રજ વૃંદાવનમાં પ્રગટ થાય. વૃંદાવનની અંદર પ્રગટ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ અનેક લીલાઓ કરી 11 વર્ષ સુધી. 12મા વર્ષમાં ભગવાનનો પ્રવેશ થયો અને અક્રૂરજીની સાથે કૃષ્ણ અને બલરામ એ બે મથુરા વયા ગયા. મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને થોડો સમય મથુરાની અંદર રાજ્ય કર્યું, કંસનો વધ કર્યો. અને કંસનો વધ કર્યો તો કંસની બે પત્ની હતી, એકનું નામ અસ્તિ હતું અને એકનું નામ પ્રાપ્તિ હતું. અને એ બે કન્યા જરાસંઘની પુત્રી હતી. હવે કંસનો વધ થઈ ગયો એટલે બે એના પિતાના ઘરે ગઈ અને પિતાના ઘરે જઈને કીધું કે કૃષ્ણ અને બલરામ નામના બે વ્યક્તિ વૃંદાવનથી આવ્યા છે અને એણે કંસનો વધ કરી નાખ્યો. આખી લીલા સંભળાવી કેવી રીતે આ કંસને માર્યો છે. અને આ જ્યારે જરાસંઘે સાંભળ્યું તો જરાસંઘના મનમાં વિચાર થયો કે એટલો મોટો કોઈ બળવાન વ્યક્તિ છે જે કંસને મારીને મારી પુત્રીઓને વિધવા કરી દીધી. જરાસંઘને એવો ક્રોધ આવ્યો અને સેના તૈયાર કરી કે મથુરા ઉપર ચડાઈ કરવી છે. ભક્તો, 23 અક્ષોહિણી સેના મહાભારતના યુદ્ધમાં કેટલી હતી ખબર છે? 18. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષોહિણી સેના હતી. અને તોય લોકો માને છે કે મહાભારતનું યુદ્ધ બહુ મોટું થયું. આજે મહાભારત પ્રસિદ્ધ છે. આ જરાસંઘ એકલો 23 અક્ષોહિણી સેના લઈ અને મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવ્યું. ઘેરી લીધી મથુરાને બધી બાજુથી. તો કૃષ્ણ અને બલરામને ખબર પડી કે જરાસંઘ આટલી મોટી સેનાને લઈને આવ્યો છે. તો નીકળ્યા બે ભાઈ બહાર નાનું એવું સૈન્ય લઈ. પહેલા તો ધીમે ધીમે ભગવાન બધાનો વધ કરવા માંડ્યા અને પછી ભગવાન એનું જે ધનુષ્ય છે સારંગ, ભગવાનનું એક નામ છે સારંગ પાણી, એ સારંગ ધનુષ્યને હાથમાં લીધું અને એવો તીરનો મારો ચલાવ્યો, એવા બાણ ચલાવ્યા કે 23 અક્ષોહિણી સેનામાંથી એક સૈનિક જીવતો ન રહ્યો. હાથી ઘોડા રથ બધું કાપી નાખ્યું ભગવાને અને લોહીની નદીઓ વહેવા માંડી. જેટલા ઘરેણા મણીઓ પહેર્યા હતા એ લોકોએ, એ લોહીમાં બધા ચમકવા માંડ્યા. અને જરાસંઘે જોયું કે 23 અક્ષોહિણી સેનાને એકલા વ્યક્તિએ મારી નાખી છે. અને પછી આ કૃષ્ણ અને બલરામે મળી અને જરાસંઘને પકડ્યો. પકડીને મથુરામાં લઈ જતા હતા. રસ્તામાં વિચાર કર્યો કે આની પાસે કઈ સૈન્ય તો રહ્યું નથી, આને જવા દેવો જોઈએ. તો જરાસંઘને છોડી મૂક્યો. જરાસંઘને છોડ્યો, રસ્તામાં એને વિચાર કર્યો કે હવે હાર્યા પછી રાજ્યમાં થોડું જવાય, લોકો ઉપહાસ કરે, બીજા ઉપહાસ કરશે. વિચાર કર્યો કે એક કામ કરો, હું જંગલમાં જાવ અને તપસ્યા કરવા માંડુ. જંગલની અંદર જઈ એક આસન લગાવ્યું, ઝાડ નીચે બેઠો. એમાં બીજા રાજાઓ આવ્યા ત્યાં, કારણ કે એને 20,000 રાજાઓને પોતાના અંડરમાં રાખ્યા હતા. રાજાઓએ આવીને કીધું, જુઓ તમે બહુ મોટા સમ્રાટ છો, આટલા મોટા રાજા થઈ અને તમે આમ તપસ્યા કરવા માંડો, ભક્તિ કરવા માંડો, હે ને, એ સારું ન લાગે. ક્યારેક ક્યારેક આપણે અથવા આપણા સમાજમાં આવું બને કે જેની પાસે બહુ ધન હોય ને, પછી વ્યક્તિના મનમાં કદાચ ઈચ્છા થાય કે આળું જીવનમાં પૈસા તો બહુ રહેલા આપણે, હવે થોડુંક સત્સંગ કરવી, ભજન કરવી. તો ઓલા કુટુંબ વાળા બીજા હોય ને જેના આશ્રિત હોય, શું કે ખબર છે? એ કે તમે આવડા મોટા કરોડોપતિ શેઠ, તમારે ભજન કરવાનું હોય? ભજન તો ઈવડાઈ કરે જેની પાસે કઈ છે નહીં. એટલે ઓલો વિચાર કરે કે હાલો વાત તો બરાબર છે, આપણી પાસે આટલું બધું સુખ છે, સમાજમાં આટલું સન્માન છે, હવે આપણે માળા કરશું લોકો શું કહેશે? એટલે માંડ હારો વિચાર આવ્યો હોય ને મનમાં તો માળા છોડાવી દે તરત. તો જરાસંઘને તે હવે તપસ્યા કરવા બેઠો છે તો સારું છે ને, કંઈક ભગવાનનો નામ લે, ભગવાનની પ્રાપ્તિ કરે. એટલે રાજાઓને ખબર હતી જો જરાસંઘ તપસ્યા કરવા માંડશે તો આપણું હાલવાનું નથી. એટલે ધ્યાન રાખવું જોઈએ. માળા હાથમાં લેવીને કોઈક આવીને એમ કે ના ન કરાય તો એને કહેવાય કે તારે આ કરવું જોઈએ. અને જો એની વાતમાં આવીને તમે માળા મૂકી દીધી તો હાલત જરાસંઘ જેવી થશે. શું થયું આગળ એનું? જોયેલા બધાએ કીધું તો જરાસંઘને મનમાં વાત લાગી ગઈ કે ના, વાત તો સાચી છે, આટલો મોટો રાજા અને આવું તપસ્યા કરવું. અને ઉપરથી આ રાજાઓએ શું કીધું કે તમારી આજે હાર થઈ છે ને, એ તો તમારા કર્મના કારણે થઈ છે, તમારા ભાગમાં લખ્યું હતું હારવાનું. એક વાર હારવાનું લખ્યું છે, બીજી વાર થોડા હારવાના છો. લઈને ગયા પાછા. ફરીને 2300 એની સેના તૈયાર કરી, હરીને મથુરા ઉપર ચડાવી ભગવાને પાછા 2300 એની સેનાનો વધ. અને આમ કરતા કરતા 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી, અને જેટલી વાર જરાસંઘ આવે ભગવાનની સેનાને નાશ કરે અને જરાસંઘને પકડીને પાછો છોડી મૂકે. પરીક્ષિત મહારાજ ભાગવતમાં સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે પ્રભુ, આટલો મોટો પાપી વ્યક્તિ હતો છતાં ભગવાન એને વારી ઘડીએ પકડીને પાછો છોડી મૂકે, એને પકડીને મારી નાખવો જોઈએ ને? કારણ કે પરિત્રાણાય સાધુ નામ, ભક્તોની રક્ષા માટે જ ભગવાન અહીંયા અવતાર લઈને આવે છે. તો 17 વાર ચડાઈ કરી છતાં ભગવાન એને માર્યો કેમ નહીં? તો એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે જરાસંઘ હતો પોતે દુષ્ટ. હવે જે દુષ્ટ હોય એના મિત્રો દુષ્ટ જ હોય, તો જરાસંઘ શું કરતો? ભગવાન સમજાવે છે નીતિ. ભગવાને વિચાર કર્યો કે દુષ્ટોને મારવા માટે મારો અવતાર થયો છે, અને જો હું એક એક ને ગોતી ગોતીને પકડી પકડીને મારવા જઈશ તો મારે ટાઈમ જાજો લાગશે, અને એમાં બહુ ફાવટ નહીં એક એક ને મારવા એમાં. તો આ જરાસંઘ શું કરતો કે જ્યારે ભગવાન એની સેનાને મારી નાખે તો પાછા એ બધા દુષ્ટોને ભેગા કરે, જેટલા જેટલા ખરાબ હોય ને એના લોહીના એના ગ્રુપના, એને ભેગા કરે અને પાછા ભગવાન આવે તો કૃષ્ણને જ મજા આવતી હતી, હે ને? કોઈને બહાર ગોતવા જવાનું નહીં, સામેથી મથુરામાં આવે અને એ સારંગ ધનુષ ભગવાન ઉપાડે અને બધાનો એ કાર્ય વધ. કૃષ્ણ કે આ સિસ્ટમ જ હારી છે, બલરામજીને સમજાવે છે ભાગવતમાં. કારણ કે બલરામજી તમે જાણો છો સ્વભાવથી ક્રોધી છે, તો બલરામજી કહે છે આને મારી નાખવો જોઈએ. કૃષ્ણ કે ન મરાય, કારણ કે જો આપણું કામ તો ઈ કરી રહ્યો છે, હે ને? સંસારમાંથી જેટલા ખરાબ લોકો છે એ બધાને ગોતી ગોતી ના ભેગા કરે અને આપણે એનો એકારે વધ કરવી, તો આપણે બહાર જવું નહીં, આપણું કામ થઈ જાય. એક રીતે આપણી સેવા જ કરી રહ્યો છે. કૃષ્ણ કે ન મરાય, જવા દો. 17 વખત છોડી મૂક્યો. આ વખતે જરાસંઘે નક્કી કર્યું કે ક્યાં તો કૃષ્ણ નહીં ને ક્યાં હું નહીં. 18મી વખત આક્રમણ મથુરા ઉપર કરે. એ પહેલા કાળયવન નામનો એક વ્યક્તિ નારદ મુનિની પ્રેરણાથી મથુરા ઉપર ચડાઈ કરવા આવ્યો. તો કૃષ્ણ મથુરામાં બેઠા હતા અને મથુરામાં બેઠા બેઠા વિચાર કરે, તો કૃષ્ણને વિચાર કરતા જોયા બલરામજીએ પૂછ્યું કે કૃષ્ણ કઈ ચિંતા છે? તો એ કે જો ભાઈ, ચિંતા તો બહુ મોટી છે, કારણ કે અત્યારે મને લાગે છે કે મથુરા ઉપર બે બાજુથી સંકટ આવી રહ્યું છે. એક તો ઓલું જરાસંઘનું હતું, એ તો ખબર છે બલરામજી કે તા, બીજું ક્યાંથી આવ્યું? એ કે એક ઓલો કાળયવન તૈયાર થયો છે હવે, અને ભાગવતમાં લખ્યું છે એ કાળયવન ને મોકલ્યો તો કોને જાણો છો? નારદજીએ. બહુ સુંદર કથા છે એની. કાળયવન જે છે, આમ તો એ યવન મલેચ્છ વ્યક્તિ છે, પણ બન્યું તો એવું કે ગાર્ગ્ય નામના એક ઋષિ હતા. એ ગાર્ગ્ય એકવાર એના સસુરાલમાં ગયા, હે ને? બધા લોકો સાસરે જતા હોય ને બે મહેમાન ગતિ કરવા, તો સસરામાં ગયા તો સસુરાલ પક્ષમાં સાળાઓને થયું ચાલો આની મજાક કરવી. તો મજાક કરવામાં એને ગાર્ગ્યને કીધું કે તું તો હિજડા જેવો છો, હાવ, હે ને? સીધું મોઢા ઉપર. હવે ન્યાય એને કીધું અને અહીં મથુરામાં યાદવોને ખબર પડી કે ગાર્ગ્યનો એના સસુરાલમાં અપમાન થઈ ગયું છે. અને જ્યારે ગાર્ગ્ય મથુરાની સભામાં આવ્યા તો એટલા હસવા માંડ્યા બધા, એટલા હસ્યા યાદવો એની ઉપર. ગાર્ગ્યને થયું સસુરાલમાં અપમાન થયું તો વાંધો નહોતો, ન્યા તો બધા ઘરના હતા, પણ અહીંયા આ 56 કરોડ લોકોની વચ્ચે, હે ને, યાદવોની સંખ્યા 56 કરોડ હતી, આ 56 કરોડની સભામાં આ લોકો મારું અપમાન કરી રહ્યા છે, અને મનમાં નિશ્ચય કરી લીધો કે હવે એવા પુત્રને જન્મ આપીશ કે જે બધા યાદવોને ભયભીત કરી દે. નીકળ્યો ત્યાંથી, જંગલની અંદર જઈ અને મહાદેવની તપસ્યા ચાલુ કરી, લોહ ભસ્મ ખાઈ તપસ્યા. 12 વર્ષ જ્યારે વ્યતીત થયા, મહાદેવ પ્રસન્ન થયા ને કીધું શું જોઈ છે? એ કે એવો પુત્ર આપો જે યાદવોને તે ભય પમાડતો હોય. કે મારો પુત્ર જયારે મથુરાની અંદર જેનું ભરે તો બધા યાદવોને બીક લાગવા માંડે, ભાગવા માંડે બધા યાદવો, એવો પુત્ર આપો. શિવજી કે તથાસ્તુ. હવે આ વાત યવન દેશના જે યવનો હતા એને ખબર પડી કે ગાર્ગ્યને શિવજી આવું વરદાન આપ્યું છે. અને કહેવત તો છે, દુશ્મનનો દુશ્મન ઈ આપણો મિત્ર હોય. ગાર્ગ્યને બોલાવ્યો આ યવનો, ઈ કે તને શિવજીએ વરદાન આપ્યું છે ને, પણ ઈ કે લગ્ન તો તે કર્યા નથી. એક કામ કર, અમારી જે સ્ત્રીઓ છે, યવનોની જે પત્નીઓ હતી એને કોઈ સંતાન નહોતું. ઈ કે ઈ શિવજીના વરદાનથી અમારી પત્નીઓથી તું સંતાન પ્રગટ કર. ઓલું જે યાદવોનો નાશ કરવા વાળો છે ને ઈ, કારણ કે એને ઈ જ જોતું હતું કે આ યાદવો નાશ થઈ જાય. તો ઈ ગાર્ગ્ય અને યવન પત્નીના સંગથી કાળયવનની ઉત્પત્તિ થઈ. અને એટલો બધો ભયંકર હતો આ કાળયવન કે એને જોતા જ કોઈ વ્યક્તિ ડરી જાય. અને એ કાળયવન એકવાર ફરતા ફરતા નારદજી હારે ભેગો થઈ ગયો. નારદજી હારે બેઠો છો એટલે નારદજીને પૂછ્યું કે અત્યારે આ પૃથ્વી ઉપર સૌથી વધારે બળવાન કોણ છે? સૌથી વધારે જે બળવાન હોય ને એની હારે આપણે યુદ્ધ કરવાનું છે. તો એ કે મથુરાની અંદર યાદવો સૌથી શક્તિશાળી છે. અને એ યાદવોમાં કૃષ્ણ જે છે ને એની શક્તિની વાત જવા દેતું. કાળિયવન કે મારી કરતાય? નારદ મુનિ કે ઈ મને ખબર નથી તારી પાસે વધારે છે કે એની પાસે, પણ કૃષ્ણમાં છે બહુ શક્તિ. કારણ કે 7 વર્ષની ઉંમરમાં એક આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કરી લીધા હતા. કાળિયવન કે એ બધી વાત જવા દો, એ દેખાય જ કેવો ઈ કેવો. નારદ મુનિએ વર્ણન કર્યું, બહુ સુંદર વાંકડિયા વાળ છે, કરોડો ચંદ્રના પ્રકાશ જેવું એના શરીરમાંથી પ્રકાશ નીકળે છે, પ્રફુલ્લિત સુંદર મુખ કમળ છે, શંખ ચક્ર ગદા પદ્મ આયુધો હશે, પીળું પીતાંબર અલંકાર આભૂષણોથી સજ્જ અને શ્યામ રંગનું એનું શરીર છે. ઓળખાણ આપી દીધી નારદ મુનિએ કે આવો જે હોય ને એ કૃષ્ણ છે. અને આ વાત કાળયવને મનમાં રાખી અને 3 કરોડ યવન સૈનિકોને ભેગા કર્યા, આવ્યો મથુરા ઉપર ચડાઈ કરવા. કૃષ્ણને એ ચિંતા હતી કે કાળયવન ચડાઈ કરવા આવ્યો છે, હવે જરાસંઘને ખબર પડશે કે કાળયવને ચડાઈ કરી એટલે 2-3 દિવસમાં એ આવશે અહીંયા. તો બલરામજીને કહે છે કે મને ટેન્શન આ છે કે આ બેયનું યુદ્ધ થવાનું છે, અને આપણે બે તો અહીંયા યુદ્ધ કરશું જરાસંઘારે. જો જરાસંઘારે યુદ્ધ કરશું તો કાળયવન આપણા પરિવારને મારી નાખશે, અને કાળયવન સાથે યુદ્ધ કરશું તો જરાસંઘ મારી નાખશે. તો બલરામજીએ કીધું શું કરવું જોઈએ? કૃષ્ણે કીધું એક કામ કરો, એક એવો કિલ્લો, એક એવું નગર બનાવો નવું કે જેમાં કોઈ મનુષ્યનો પ્રવેશ ન થઈ શકે ક્યારેય. રાતોરાત ભગવાને આદેશ કર્યો અને વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્માને કીધું એક એવું નગર બનાવો જેમાં મનુષ્યનો ક્યારેય પ્રવેશ ન થઈ શકે. કહેવાય છે એક રાત્રિમાં સાંજથી લઈને સવાર સુધી ગુજરાતની અંદર એ જ દરિયામાં દ્વારકાનું નિર્માણ કરી દીધું વિશ્વકર્માએ. સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વર્ણન ભાગવતમાં લખે છે. કેવું છે દ્વારકા? મોટા મોટા રસ્તાઓ, મોટા મોટા ચબૂતરાઓ અને એ મોટા મોટા મહેલો, પણ પ્રત્યેક વસ્તુ સોનાથી બનેલી. આપણે ફ્લેટમાં કોઈ ક્યાંય પતરા માર્યા છે બારીમાં પાણી ન આવે એટલે, હે ને, આપણે ગુજરાતીમાં કે સજા સજા બનાવે ને, એ સજા ઉપર હીરા મોતી માણેક લગાવેલા. અંતમાં તો કહે છે સૂર્યનો પ્રકાશ જયારે દ્વારકા ઉપર પડે ને તો એવું લાગતું હતું કે કરોડો સૂર્યનો પ્રકાશ સૂર્યની સામે પાછો ફેંકાઈ રહ્યો છે. કારણ કે આપણે અત્યારે ટેરેસમાં પાણી ન આવે તો શું નાખવી? કોક ટાઇલ્સ નાખે ને કોક ઓલું આવ્યું છે ને ઓલું પાટેક્સ ને એવું બધું નાખે. દ્વારકાના ટેરેસ જે અગાશીઓ હતી એમાં હીરા માણેક મોતી રત્નો જડેલા હતા. આપણને એમ લાગે કે અત્યારે મળી જાય કામ થઈ જાય, અને ઘણા લોકો પ્રયાસ કરે છે. એટલે દરિયામાં જઈને ગોતે છે ને દ્વારકાને, એને કઈ ગર્ગ સંહિતા વાંચો તો ખબર પડશે એ દ્વારકા ક્યાં છે. કારણ કે એ દ્વારકા ભગવાને પોતાના નિત્ય ધામથી અહીંયા પ્રગટ કરી હતી. અને જયારે ભગવાનની લીલા પૂર્ણ થઈ ત્યારે ભગવાન એ જ દ્વારકાને પાછી લઈને વયા ગયા. હવે આવડા કદાચ લાખ વર્ષ ગોતે ને તો દ્વારકાનો એક પથ્થર અહીંયા મળવાનું નથી. મહેનત કરે એટલે કહે છે શાસ્ત્ર જોવું જોઈએ. શાસ્ત્ર શું કહી રહ્યું છે? દ્વારકાનો નિર્માણ અને રાતોરાત બધા યાદવોને મથુરામાંથી લઈ અને દ્વારકામાં મૂકી દીધા. ઓલા જાગ્યા ત્યારે કે લે હુતા હતા ત્યારે તો મથુરા હતા એમ. આ નવું અને કેટલું એરેન્જમેન્ટ કે 56 કરોડ યાદવોને એવું નહીં દ્વારકામાં લઈ જઈને ઉભા રાખ્યા કે આલે ભાઈ તારા ઘરની ચાવી તું લઈ જા, તારા ઘરની ચાવી, એમ નહીં. જેનું જેનું જ્યાં ઘર નક્કી કર્યું હતું બધા એ જ ઘરમાં જઈને ઉઠ્યા. જાગ્યા એટલે આકાશવાણી થઈ ગઈ, જે ઘરમાં રહ્યો છો એ જ તમારું છે. બોલો, આ છે ભગવાનની વ્યવસ્થા. ખેર તો બહુ લાંબો પ્રસંગ છે દ્વારકાનો, પણ આપણે ગુજરાતમાં આવવાનું છે. અને તમે મનમાં વિચારતા ને કથા નરસિંહ મહેતાની કરવાની હતી ને આ કૃષ્ણ કથા કેમ ચાલુ થઈ છે? આ એની જ પૂર્વ ભૂમિકા હાલે છે. નવા નવા ભક્તોના મનમાં એમ થાય પ્રભુજી કહેતા હતા નરસિંહ મહેતાની કથા કરવાની, પણ નરસિંહ મહેતા કોણ છે એ જાણવું તો જોઈએ ને. દ્વારકાનું નિર્માણ થયું, દ્વારકાની અંદર બધા યાદવો રહેવા માંડ્યા. અને બીજા જ દિવસે સવારે કાળિયવને આક્રમણ કર્યું મથુરા ઉપર, અને રાહ જોઈને ઉભો મેન ગેટ ઉપર કે આ કૃષ્ણની વાટે રહેવાનું છે બહાર નીકળે. મથુરાનો એક ગેટ ખુલ્યો અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન એવા લાગી રહ્યા છે જેણે કરોડો કરોડો ચંદ્રનો ઉદય થઈ રહ્યો હોય, કારણ કે ભગવાનના શરીરમાંથી શ્વેત પ્રકાશ નીકળે છે. ઘડીક તો કાળિયવનને ખબર ન પડી કે આ સાક્ષાત ચંદ્ર આવે છે કે કોણ છે. અને જેવા ભગવાન નજીક આવતા ગયા જોયું બહુ સુંદર શરીર, જેવું નારદ મુનિએ વર્ણન કર્યું હતું એઝ ઇટ ઇઝ, પીળું પીતાંબર વાંકડિયા વાળ શ્યામ સુંદર શરીર. પણ કાળિયવને જોયું કે આના હાથમાં કોઈ શસ્ત્ર નથી, અને વગર શસ્ત્ર યુદ્ધ કરવા માટે અહીંયા આવ્યો છે. કાળિયવને મનમાં નક્કી કર્યું કે આની આરે શસ્ત્ર લઈને ન બાજવું જોઈએ, હે ને, કારણ કે યુદ્ધનો નિયમ છે જેની આગળ શસ્ત્ર હોય એની સાથે શસ્ત્રથી લડવું જોઈએ, અને જેની આગળ શસ્ત્ર ન હોય એની સાથે શસ્ત્ર વગર લડવું જોઈએ. તો ભગવાન ધીમે ધીમે બહાર નીકળ્યા, પણ નીકળ્યા ને એટલે પેલા છોકરાઓ ખબર છે હાઈડ એન્ડ સીક રમે, સંતા કુકડી થોડી ભાષામાં, તો એ જેમ છુપાતા છુપાતા કેમ જાતા હોય એમ કૃષ્ણ એકબીજા સૈનિકોની પાછળ જાય. પણ હવે ઓલાને એમ કે આ કૃષ્ણ મારાથી બીવે છે એટલે છુપાઈ જાય છે. તો કાળિયવને જોયું કે બહુ મોટો પ્રકાશ સેનાઓની વચ્ચે જઈ રહ્યો છે, આમથી તેમ જોયું કે નહીં આ જ કૃષ્ણ હોવો જોઈએ. અને જેવી બેયની નજર એક થઈ કાળિયવને ભગવાન સામે જોયું, ભગવાને કાળિયવન સામે જોયું, અને ભગવાનને ખબર પડી કે આ હવે મારી પાછળ આવવાનો છે, અને એ જ યુદ્ધ ભૂમિને છોડીને ભાગ્યા. આગળ કૃષ્ણ પાછળ કાળિયવન, ભાગતા જાય ભાગતા જાય કાળિયવનને થાય હમણાં ભગવાનને પકડી લઉં, એને એમ થાય કે બસ એક હાથ દૂર છે પકડી લઉં, ત્યાં ભગવાન આગળ નીકળી જાય. કારણ કે મૂર્ખ હતો કાળિયવન, સાક્ષાત કૃષ્ણ એની સામે ઉભા છે, છતાં કાળિયવનના મનમાં એમ હતું હું ભગવાનને પકડી લઈશ. પણ એને ક્યારેય ભાગવત કથા નહીં સાંભળી હોય કે હજારો હજારો વર્ષોથી યોગીઓ મનના વેગથી ભગવાનને પકડવાનો પ્રયાસ કરે છે, એ યોગીઓના ધ્યાનમાં આ ભગવાન નથી આવતા, એ શું અસુરોના હાથમાં આવે. આજ સુધી ભગવાનને પકડવામાં એક જ વ્યક્તિ સફળ થયા છે, એ છે માતા યશોદાજી. ઉખલની સાથે ભગવાનને બાંધી દીધા, બાકી કોઈ ભક્ત નથી જે ભગવાન શ્રી કૃષ્ણને બાંધી શકે. કાળિયવન એમ કે હું હમણાં પકડી લઉં હમણાં પકડી લઉં, એટલો દોડાવ્યો એટલો દોડાવ્યો, અને છેલ્લે ભગવાન એક ગુફામાં વયા ગયા. કાળિયવન વિચાર કરે કે આટલું બધું દોડાવીને ગુફામાં જઈને છુપાઈ ગયો છો, તો તને એમ કે હું થાકી ગયો છું, આવી રીતે ભગવાનને ગાળું દેતો જાય પાછળ અને દોડતો જાય આગળ. ગુફામાં જઈને જોયું તો પીતાંબર ઓઢી અને એને એમ કે કૃષ્ણ અહીંયા સુઈ ગયા છે. ગુફામાં આવીને કહે યદુવંશમાં જન્મ લીધો છે અને આવી રીતે યુદ્ધ ભૂમિને છોડીને અહીંયા આવીને સુઈ ગયો છો, શરમ રાખ શરમ થોડી. હે, ક્યાં યદુવંશની પરંપરાને ક્યાં તારી જેવો કાયર. લોકો કહે છે કે તે 17 વાર જરાસંઘને હરાવ્યો, કાળયવન કે મને માનવા નથી આવતો, ક્યારનો તારી પાછળ દોડું છું અને પાછો સાધુ હોય એમ સૂતો જ બોલો. સુખદેવ ગોસ્વામી બહુ સુંદર લાગે, સાધુ કેમ એક આરામથી સૂતા હોય. એ કે કૃષ્ણ તને બીક નથી લાગતી, પણ ઓલા કાંઈ જવાબ આપે નહીં. અરે યદુવંશને કલંક લગાડવા વાળો આ, એમ કે એક જોરથી લાત મારી, લાત મારીને ઉભો રહ્યો, હમણાં ઉભો થાશે. અને ઉભા થઈને જોયું તો આ તો કૃષ્ણની બદલે કોઈ બીજું છે. અને બેઠા થઈને જેવી આંખ ખુલી અને એ આંખમાંથી એટલી બધી અગ્નિ, એટલી બધી આગ નીકળી કે કાળયવન એક ક્ષણમાં બળીને રાખ લોટ થઈ ગયો કાળયવનનો. અને ત્યારે ભગવાન એ ગુફામાંથી બહાર નીકળ્યા, છુપાણા હતા ને જ્યાં અંદર. તો ભક્તો, એ સુવા વાળો પુરુષ એ જ છે મુચકુંદ મહારાજ, જે ઇન્દ્રના વરદાનથી ગુફામાં સૂતા હતા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ભગવાન મુચકુંદ મહારાજની સામે ઉભા છે. ત્યારે મુચકુંદ મહારાજ સૌથી પહેલો પ્રશ્ન ભગવાનને કહે છે, કોણ છો તમે, પૂછે છે ભગવાનને. ભગવાન કાંઈ નથી બોલતા, તો શાંત. ત્યારે સામેથી મુચકુંદ મહારાજ કહે છે, નહીં, મને લાગે છે કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમારા શરીર, તમારા પહેરવેશને જોતા લાગે છે કે તમે બહુ મહાન પુરુષ છો. ત્રીજા શ્લોકમાં કહે છે, નહીં, કોઈ મહાન પુરુષે નહીં, તમે સાક્ષાત ભગવાન હોય એમ લાગે છે, પરિચય આપો તમારો. ત્યારે પરિચય આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આમ તો મારા જન્મ ને કર્મ અનેક છે, મારા કરોડો કરોડો જન્મ થઈ ચુક્યા છે અને આગળય મારા અનેક જન્મ થવાના છે, અને કરોડો જન્મ થવાના કારણે મારા કેટલા અનંત નામ છે. હું તમને મારો પરિચય કેવી રીતે આપું? મુચકુંદ મહારાજ કહે છે, તમારા કરોડો જન્મને જવા દો, વર્તમાન સમયમાં બતાવો તમે કોણ છો. ત્યારે એને કીધું કે હું વસુદેવજીના ઘરે પ્રગટ થયેલો એમનો પુત્ર, મારું નામ વાસુદેવ છે. વાસુદેવ શબ્દ સાંભળ્યો અને ગર્ગ ઋષિના વચનો મુચકુંદ મહારાજને યાદ આવી ગયા કે આ તો સાક્ષાત વાસુદેવ ભગવાન નારાયણ છે, અને બહુ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરે છે. અને આપણે એ સ્તુતિમાં નથી જવું, પણ સમજો કે બહુ સુંદર સ્તુતિ ભગવાનની કરી. અને એ સ્તુતિ કરવાથી ભગવાને પ્રસન્ન થઈને કીધું, મુચકુંદ, તારી સામે પ્રગટ હોવા છતાં તું મને ઓળખી નથી શકતો. અરે આ સંસારના બધ જીવો એ મને કેવી રીતે ઓળખે? હે ને, ભગવાન ગીતામાં કહે છે, જન્મ કર્મ ચમય દિવ્યમ યો મામ વેતિ તત્વતઃ, જે વ્યક્તિ તત્વથી મારા જન્મ ને કર્મને જાણે એ જ વ્યક્તિ મને સમજી શકે છે. મુચકુંદ મહારાજ કે તમે સાક્ષાત નારાયણ છો પ્રભુ, હું બધું સમજી ગયો છું. ત્યારે ભગવાને કીધું કે મુચકુંદ, મારી જ કૃપાથી તું અહીંયા સૂતો હતો અને મારી જ ઈચ્છા હતી કે તારી ઉપર હું કૃપા કરું, કારણ કે પહેલાના જન્મોમાં તે મારી પાસેથી કૃપાની યાચના કરી હતી. ભગવાને કીધું કંઈક વરદાન માંગો. મુચકુંદ મહારાજ કે પ્રભુ, તમારા દર્શન થઈ ગયા, તમારા દર્શન થયા પછી આ સંસારમાં શું વરદાનની કામનાઓ હોય? ભગવાન બહુ પ્રસન્ન થયા. મુચકુંદ રાજા છે છતાં એના મનમાં કોઈ કામનાઓ નથી, કોઈ લોભ નથી. પરમ પ્રસન્ન થઈ અને ભગવાને કીધું કે તારે ભલે વરદાન ન માંગવું હોય, પણ હું તને એક વરદાન આપી શકું છું. શું? તો કહે છે, જન્મ અન્ય અંતરે રાજન સર્વભૂત સુયત્તમ ભૂત્વા દ્વિજ વરરત્વમ વે મામ વૈશ્યસિ કૈવલમ. તારો બીજો જન્મ એક બ્રાહ્મણના રૂપમાં થશે અને એવા ઉત્તમ કુળનો બ્રાહ્મણ થાય, અને બ્રાહ્મણ થયા પછી તું ભક્તિ માર્ગનો પ્રચાર કરીશ. અર્થાત આ શ્લોકમાં કહી રહ્યા છે મુચકુંદને કે મુચકુંદ, તારો બીજો જન્મ નરસિંહ મહેતાના રૂપમાં થવાનો છે. આ ભાગવત નો શ્લોક સુખદેવ ગોસ્વામી કહે છે. ભાગવત પ્રમાણ છે કે મુચકુંદ મહારાજ જે છે એ જ નરસિંહ મહેતાના રૂપમાં પ્રગટ થયા. બહુ સુંદર ઇતિહાસ. આવી રીતે ગુર્જર ઘર ગુજરાતની અંદર નરસિંહ મહેતાનો આવિર્ભાવ થયો. પણ ભક્તિ દેવી અને નારદજીના સંવાદમાં ભાગવતની અંદર આવ્યું છે, નારદ મુનિએ જ્યારે ભક્તિ મહારાણીને પૂછ્યું કે તમે આટલા બધા દુઃખી કેમ છો, ત્યારે ભક્તિ મહારાણી કહે છે, એના જન્મની કથા બતાવે છે કે ઉત્પન્ના દ્રવિડે સાહમ, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. દ્રવિડ દેશ એટલે બંગાળ, આજનું પશ્ચિમ બંગાળ. દ્રવિડે ઉત્પન્ના સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, અને ત્યાંથી પછી હું આગળ વધી કર્ણાટકની અંદર મારું પાલન પોષણ થયું, ત્યાં હું મોટી થઈ. કહે છે ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક હું ગઈ, ક્યાંક ક્યાંક લોકોએ મારો સ્વીકાર કર્યો, અને ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાત વાળાએ મને ભાંગીને ભૂગો કરી નાખ્યો. હવે પ્રશ્ન એ થાય કે આ ગુજરાત વાળાએ ભાંગી એટલે હું ભક્તિ મહારાણી એવી કે ધોકે ધોકે મારી નહોતી. ભક્તિ મહારાણીને ભાંગી નાખી એનો અર્થ છે કે ગુજરાતમાં કોઈ લોકોએ ભક્તિનો સ્વીકાર ન કર્યો. ઘણા લોકો આવ્યા ને કીધું ભક્તિ કરો, તો કે ના, અમે જે કરવી છે બરાબર છે, ભક્તિ નહીં. ભક્તિને જીર્ણ, ભક્તિને ભાંગવાનો અર્થ છે કે ભક્તિનો કોઈએ સ્વીકાર ન કર્યો. શું કારણ હતું? તો વિધર્મી જે લોકો હતા એનું ગુજરાત ઉપર એટલું આક્રમણ હતું કે ગુજરાતમાં કોઈ ભક્તિને સ્વીકારવા તૈયાર જ નહોતું. વિધર્મી એટલે કે જે લોકો વૈષ્ણવ ન હોય. શાસ્ત્રમાં કીધું છે જે દેશ, કયો દેશ અપવિત્ર છે, કયા દેશને ખરાબ માનવામાં આવે છે, જે દેશની અંદર જે સમાજમાં વૈષ્ણવો ન રહેતા હોય ને, એ દેશ સૌથી વધારે અપવિત્ર છે, સૌથી વધારે ખરાબ છે. અને ગુજરાતની સ્થિતિ ત્યારે એવી હતી, કોઈ વૈષ્ણવ નહીં, એક વૈષ્ણવ ગુજરાતમાં ન મળે તમને. અને આવી સ્થિતિમાં ભક્તિ મહારાણીને આવી તો સ્વીકાર કોઈએ કર્યો નહીં, અને એ સમયે પૂરું ગુજરાત અપવિત્ર. અને ઋષિઓ દ્વારા જે બનાવવામાં આવેલી નીતિ છે ને, જેને સ્મૃતિ કહેવામાં આવે, જેમ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે. હવે આ બધા ગ્રંથોના દર્શન તો દુર્લભ છે, તમે કદાચ નામ સાંભળ્યા હોય તો. આવી સ્મૃતિ જે છે એમાં કર્મકાંડ બતાવવામાં આવ્યું છે કે તમે આ યજ્ઞ કરો તો તમને પૈસા મળે, આ યજ્ઞ કરો તો પુત્ર મળે, આમ કરો તો આ મળે, ઓલું કરો તો આ મળે, કર્મકાંડ બધું. તો એવી સ્મૃતિઓનો આધાર લઈ અને બધા લોકો સ્માર્ત બની ગયા હતા. સ્માર્ત એટલે કર્મકાંડી. કોઈ ગણપતિની પૂજા કરે, કોઈ શક્તિની પૂજા કરે, કોઈ સૂર્યની કરે, કોઈ શિવની કરે, વૈષ્ણવો હતા પણ સ્માર્ત વૈષ્ણવો. ગમે એ કર્મકાંડ આલે, આવડા કઈ બોલે જ નહીં. વૈષ્ણવો હતા પણ એ છુપાઈને બેઠા હતા ઘરમાં બધા, કારણ કે કર્મકાંડ જે હોય ને એમાં દેવી દેવતાની ઉપાસના હોય. જેમ ગણપતિના ઉપાસકો હોય ને તો એને ગણપાત્ય કહેવામાં આવે, શક્તિના ઉપાસકો હોય ને એને શાક્ત કહેવામાં આવે, સૂર્યના ઉપાસકોને સૌર કહેવામાં આવે, અને શિવજીના ઉપાસકોને શૈવ કહેવામાં આવે. તો આવી રીતે બધા અલગ અલગ દેવી દેવતાઓના અનુષ્ઠાન થાય, બધા લોકો કર્મકાંડ કરે પણ ભક્તિ કોઈ ન કરે. અને જો તત્વની વાત એ છે ભક્તો કે તમે કાંઈ પણ કર્મકાંડ કરો અને એ કર્મકાંડના અંતે જો ભગવાનનું નામ લેવામાં ન આવે, ભગવાનના નામનું કીર્તન કરવામાં ન આવે, તો એ કર્મકાંડ ફેલ થઈ જાય. તમે જુઓ આપણા ઘરમાં ક્યારેક વિવાહ પ્રસંગ આવે, લગ્ન જ્યારે થાય તો બ્રાહ્મણ વિધિ કરે, બધું કરે, અને એમાં એક શ્લોક બહુ પ્રસિદ્ધ છે, મંગલમ ભગવાન વિષ્ણુ, હે ને, મંગલમ ગરુડધ્વજ. આ શ્લોકનો અર્થ શું છે જાણો છો? ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે, મંગલમ ભગવાન વિષ્ણુ, હે પ્રભુ આ જે કાંઈ મંગળ થઈ રહ્યું છે એ અમે તમને અર્પણ કરી રહ્યા છીએ. કારણ કે જ્યાં સુધી કોઈ કર્મકાંડ ભગવાનને સમર્પિત કરવામાં ન આવે ત્યાં સુધી એનું ફળ નથી મળતું ક્યારેય. ઘણી વાર લોકો કે લગ્ન થયા ને પછી તરત છૂટાછેડા થાય, કારણ કે વિષ્ણુ સમર્પણ ન થયું હોય, એટલે બ્રાહ્મણ ને કીધું હોય 1000 રૂપિયા લઈ જા, પણ ઉતાવળે ફૂલ 2 કલાકમાં પૂરું થઈ જવું જોઈએ, વાડી ખાલી કરવાની હોય, કેટલાય માથાકુર. અને એવા વિવાહ થાય ને પછી એમાં આ લોકો વિચાર કરે આ લાંબા હાલવા જોઈએ, એ હાલે નહીં. કારણ કે વિધિમાં પહેલેથી દોષ, એટલે એ દોષ પછી ઘરમાં આવે, યા તો ઝઘડાના રૂપમાં ને યા ડિવોર્સના રૂપમાં. આપણને ભલે હસવું આવતું હોય ત્યારે, પણ આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ગુજરાતના લોકો ભક્તિથી બિલકુલ અજાણ. જો ભાગવતની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે ભક્તો, ભગવાન જ્યારે વામન દેવના રૂપમાં પ્રગટ થયા, બલિ મહારાજને બંદી બનાવી અને સુતલ લોક લઈ જતા હતા, એ સમયે ભગવાને શુક્રાચાર્યને એક આદેશ આપ્યો કે શુક્રાચાર્ય તમે બલિના ગુરુ થઈ અને આ યજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું છે, તો આ યજ્ઞને પૂરો કરવો એ તમારું કર્તવ્ય છે, પૂરો કરો યજ્ઞને. ત્યારે એ બલિના ગુરુ શુક્રાચાર્ય કહે છે કે મંત્ર તંત્ર તશ્ચિદ્રમ દેશ કાલાર વસ્તુતઃ સર્વ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તન તવ. હે પ્રભુ, આ સંસારનું સમસ્ત કર્મકાંડ તમારું નામ લેવાથી પૂર્ણ થઈ જાય, તો જે યજ્ઞમાં તમે સાક્ષાત પ્રગટ થયા હોય એ યજ્ઞ શું હવે અધૂરો ગણાય? કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના નામથી જ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય. અને આ નિયમનું પાલન એ ગુજરાત વાળા નહોતા કરતા. એ લોકોને ખબર હતી ભગવાનનું નામ લેવું જોઈએ, પણ કોઈ ભગવાનનું નામ નહોતા લેતા. અને પાછું શું કહેતા હતા, આ બધા ગુજરાત વાળાએ મળી અને એક શ્લોક બનાવ્યો. સાંભળવો છે શ્લોક? સાંભળીએ, બહુ સુંદર શ્લોક છે. કાષ્ઠકંઠી મૃતિલકી. કાષ્ઠકંઠી એટલે લાકડાની જે માળા પહેરો છો ઈ, એને કાષ્ઠકંઠી કહેવામાં આવે. અને મૃતિલકી, મૃતિનો અર્થ માટી અને લકી, લકીનો અર્થ થાય રેખા. તો માટી દ્વારા જે તિલક કરવામાં આવે છે, પાખંડીનો સંશય, આવું જે લોકો કરતા હોય ને એને પૂર્ણ રૂપે પાખંડી સમજવા જોઈએ. આ શ્લોકની રચના કરી. અને મૂર્ખાણામ લક્ષણ જ એતત, અને મૂર્ખાવોનું એક લક્ષણ છે તતમ મુદ્રા ધરો મૃત. જેને શરીર ઉપર, જેને શ્રી સંપ્રદાયમાં મુદ્રા લગાવવામાં આવે શરીર ઉપર, શંખ ચક્ર ગદા પદ્મ, લોખંડને ગરમ કરે અને પછી શરીર ઉપર એની છાપ પાડી દે, તો આવી મુદ્રા જેને ધારણ કરી હોય એ બધા મૂર્ખાઓ છે. હેને તિલક નો કરવું જોઈએ, કંઠી નો પહેરવી જોઈએ. તિલક અને કંઠી નો એટલો વિરોધ, એટલો વિરોધ. અને ભૂલથી જો કોઈ તિલક વાળાને જોઈ જાય ને તો તરત આ શ્લોક ગાવાનું ચાલુ કરે, કાષ્ઠ કંઠી મૃતિ લખી પાખંડી ને સંશય, એટલે ઓલો કાઢી નાખે. આપણે જેમ ઇસ્કોન વાળા અત્યારે પ્રયાસ કરે છે કે લોકો કંઠી બાંધે, એમ ઈ વખતે આ બધા પાછા બ્રાહ્મણો ભણેલા અને શ્લોકની રચના કરી. હવે અભણ લોકોને શું ખબર પડે, બધાના ગળામાંથી કંઠી કઢાવી તિલક કઢાવી નાખ્યું. સનાતન ગોસ્વામી હરિભક્તિ વિલાસમાં કહે છે કે જેના કપાળમાં તિલક ન હોય ને એને ક્યારેક અરીસામ જઈને જોવું એનું મોઢું કેવું લાગે. હે ને, આ તમને લાગે મારું બનાવેલું વાક્ય નથી, સનાતન ગોસ્વામી લખે સ્મશાન જેવા માથા લાગતા હોય. સ્મશાનમાં જાવ કે મજા આવે? તેમ કમ્પેર કરો બગીચાનું સ્મશાનમાં શું અંતર છે. એમ બગીચામાં મન પ્રસન્ન થાય, કોઈ કીધું કે હાલો સ્મશાનમાં ફરવા જાવ, કોઈ નથી જાતું. કારણ સ્મશાન ફરવાની જગ્યા નથી. એમ તિલક વગરનું જે માથું છે ને એ સ્મશાન જેવું છે. કહેવાનું તાત્પર્ય સનાતન ગોસ્વામીનું એ છે કે જે લોકો તિલક નથી કરતા ને એ બધા શિવજીના પાર્ષદો છે. એ લોકો રેમ સ્મશાનમાં, ભૂત પિશાચ પ્રેત એ તિલક ન કરે. વૈષ્ણવનું મસ્તક ક્યારે તિલક વગરનું ખાલી ન હોય. અને ગળામાં તુલસી કંઠી. પદ્મપુરાણમાં લખ્યું છે જેના ગળામાં કંઠી કપાળની અંદર વૈષ્ણવ તિલક હોય, સ્વપ્નની અંદર ક્યારેય યમદૂતના દર્શન નથી થતા એને ક્યારે. આ વૈષ્ણવો એટલા માટે ધારણ નથી કરતા કે એને યમદૂત ન આવે. જે લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપે છે ને ગેરંટી છે શાસ્ત્રમાં, નરકમાં તો એ જવાના જ નથી. પણ વૈષ્ણવ તિલકમાળા એટલે ધારણ કરે છે, કારણ કે જેમ સોનાના અલંકાર પહેરવાથી સ્ત્રી સુંદર લાગે એમ તિલક અને માળા ધારણ કરવાથી કૃષ્ણના ભક્ત વૈષ્ણવ સુંદર લાગે છે. જ્યારે જ્યારે એ તિલક ધારણ કરી કૃષ્ણની સામે જાય ત્યારે ભગવાન પરમ પ્રસન્ન થાય છે. જો નાના નાના બાળકોને તિલક કર્યા હોય કેવું સુંદર લાગે, અને ઓલા ફરતા હોય સ્મશાન જેવા માથા લઈને ઉઘાડા એમના. અને આવો પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો હતો, કંઠી નો પહેરવી જોઈએ, તિલક ન કરવું જોઈએ, એ બધા પાખંડીઓ છે. તો યુપી ની અંદર એ વખતે બહુ સાધુ સંતો હતા, તો બધા લોકોએ વિચાર કર્યો કે ગુજરાતને સુધારવું જોઈએ, ગુજરાતમાં કંઈક થવું જોઈએ. તો ઘણા સાધુ આવ્યા ગુજરાતમાં, પ્રચાર કરે પણ બિચારા ફેલ, આવડા કોઈનું હાલવા જ ન દે. કારણ કે પડતર જમીનમાં તમે બીજ નાખો તો એ બીજ જ હાવ પૂરું થઈ જાય, એમાં એમ બીજ હાવ પૂર્ણ થઈ જાય. એમ અહીં ગમે એટલો આવીને ઉપદેશ કરે પણ બધા ઉપદેશ આપે ત્યાં હોય માથું હલાવે. હા, એમ ગમે એ કે માળા કરવી જોઈએ, કરવી જ જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, લેવું જ જોઈએ. અને પછી તમે ચાર પાંચ દિવસ પૂછો ને ભગવાનનું નામ લેવો છો, તો એ કે પ્રભુજી વાત તમારી બધી સાચી હતી પણ અમારથી થાય નહીં. હે, અહીં બેઠા છે ને બધાને પૂછો, બધા હા પાડશે. બોલો, ભક્તિ કરવી જોઈએ, તો કે છે હા, પણ કરશે નહીં કોઈ. પછી નરસિંહ મહેતાની કથા બહુ સારી લાગે, પણ એ કથા સાંભળવી હોય ને તો એને જે કર્યું છે ને કરવું જોઈએ, તો એ કથા સાર્થક થાય. બાકી તો જે ઓલા સ્માર્ટ લોકો હતા ને, આપણે જો ભજન નહીં કરવી તો આપણી ગણતરી એમ જ થવાની છે. તો આ લોકોએ વિચાર કર્યો કે ગમે એ સાધુ આવે ગુજરાતમાં ટકવો ન જોઈએ. બધા ફેલ ગયા ત્યારે ભગવાને વિચાર કર્યો. આપણને પ્રશ્ન થાય કે મુચકુંદ મહારાજને ભગવાને વરદાન આપ્યું તો દુનિયામાં કેટલી જગ્યા હતી, કાશી, મથુરા, વૃંદાવન, ક્યાંય જન્મ ન લીધો, ગુજરાતમાં જ હું કામ આવ્યા. વિચારો, ગુજરાતનું નામ આટલું ખરાબ હતું ભક્તો, શાસ્ત્રમાં ભાગવતમાં લખ્યું છે. હવે આટલું બધું ખરાબ નામ, ભગવાને વિચાર કર્યો મેં ત્યાં દ્વારકાની સ્થાપના કરી છે, અને જો ગુજરાતનું આવું રહેશે ને તો દ્વારકા કોઈ દર્શન કરવાય નહીં આવે. અને જો સૈનિકો જયારે લડવા જાય ને, પછી બહુ મોટો કિલ્લો હોય ને, તો એ કિલ્લાને તોડવા માટે અમુક સૈનિકો હોય ને એ જ કિલ્લાને તોડી શકે, બધા ન તોડે. એમ ભગવાને વિચાર કર્યો કે ગુજરાત વાળાને જો બદલવા હોય ને તો અહીંયા સૈનિક મોકલે કામ નહીં થાય, સેનાપતિ મોકલો. અને સેનાપતિ તો એક જ હતા, મુચકુંદ મહારાજ નરસિંહ મહેતાના રૂપમાં મોકલ્યા. નરસિંહ મહેતા કે બદલે હું નહીં, આખા ગુજરાતને ફેરવી નાખું. ભગવાનના આદેશથી ગુજરાત જુનાગઢની અંદર પ્રગટ થયા. અને એ સમયે જયારે આવ્યા તો નરસિંહ મહેતા જોયો, ઓહો, સિદ્ધિના ઓલામાં બધા લોકો ફસાઈ ગયા. ભાગવતમાં 8 પ્રકારની સિદ્ધિનું વર્ણન છે. અણીમા, કીડી કરતા વ્યક્તિ નાનો થઈ જાય. લઘીમા, પર્વત કરતા મોટા થઈ જાય. ગરીમા, અહીંયા બેઠા બેઠા વિચાર કરે સિમલામાંથી સફરજન તોડવું, તોડી લે, એને ગરીમા સિદ્ધિ કહેવાય. એને હે, આપણને વિચાર થાય સેફમાં બોલો હાર ભૂલાઈ ગયો, લાવો અહીં બેઠા બેઠા ખેંચી કે બોલો ત્યાંથી. હે, ગરીમા સિદ્ધિ હોય તો. લઘીમા પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, આ 8 સિદ્ધિઓ છે. એ 8 માંથી કોઈ એક સિદ્ધિ જેની પાસે હોય ને, એ વ્યક્તિ ચમત્કાર બતાવી શકે. અને એ વખતે ગુજરાતમાં ચમત્કાર એટલો ફાટી ગયેલો કે જે ચમત્કાર બતાવે એ ભગવાન. અને આ 5 સિદ્ધિઓ મળે કેમ એ જાણવું છે. આ 8 સિદ્ધિઓ 5 વસ્તુથી મળે. એક તો જન્મજાત, કોઈની ઉપર જો ભગવાનની કૃપા હોય ને તો એને જન્મથી જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. બીજું, ઔષધિ સેવનથી, એવી દવાઓ આવે એ દવા તમે લઈ લો ને તો 8માંથી 1 સિદ્ધિ મળી જાય, જડીબૂટી જેને કહે. ત્રીજું, મંત્ર જાપથી, આ સિદ્ધિઓને પ્રાપ્ત કરવાના જે મંત્રો છે એનો તમે સતત જપ કરો તો એ સિદ્ધિ પ્રાપ્ત થાય. તપસ્યા, અને 5મો છે સમાધિ. આ 5 સાધન દ્વારા સિદ્ધિ મળે. આ બ્રાહ્મણોને ખબર હતી બધા સિદ્ધિ પ્રાપ્ત કરે અને એવા ચમત્કાર બતાવે, એવા ચમત્કાર બતાવે, તો લોકો ભ્રમિત થઈ ગયા. ભાગવત ની અંદર ઋષભદેવ પાસે આઠે આઠ સિદ્ધિ આવી હતી, પણ ઋષભદેવ એની સામે ન જોયું. કારણ કે ભક્તો જે છે એ સિદ્ધિ અને મુક્તિને છોડી માત્ર ભગવાનની સેવાની ઈચ્છા રાખે છે. વૈષ્ણવો ક્યારે સિદ્ધિની પાછળ નથી દોડતા ભક્તો. એટલે ઘણી વાર લોકો કહે, તમે લોકો હરે કૃષ્ણ કરો પણ કઈ સાક્ષાત્કાર તો થતો નથી. અરે સાક્ષાત્કાર હજાર બતાવી શકીએ તમને હમણાં અહીંયા બેઠા બેઠા, પણ શાસ્ત્રની અંદર નિષેધ કરવામાં આવ્યો છે. વૈષ્ણવો જે છે ને, વૈષ્ણવ ક્યારેય ચમત્કારથી પ્રચાર ન કરે, કારણ કે ચમત્કાર કરીને પ્રચાર કરવો એ પાખંડી લોકોનું કાર્ય છે. જો ભક્તિ વિનોદ ઠાકુર પ્રભુપાદજીના જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી, લોકોને ચમત્કાર લાગે, પણ ક્યારે એ લોકો બહાર પ્રચાર નહોતા કરતા, કારણ કે વૈષ્ણવો જે છે ને એ ચમત્કારથી હંમેશા દૂર રહે છે. કારણ કે ભક્તનું કાર્ય કૃષ્ણને પ્રસન્ન કરી અને કૃષ્ણના પ્રચાર કરવાનું છે. ચમત્કારમાંથી લોકોને બહાર કાઢવાના છે. કોઈ પણ વ્યક્તિ હાથમાંથી સોનું લાવી દે, મરેલાને જીવતો કરી દે, તો એ વ્યક્તિ ભગવાન ન થઈ જાય. ભક્તો જોવો, શાસ્ત્રની અંદર લખ્યું છે ભગવાન કોણ છે, સિદ્ધ કોણ છે, ચમત્કારી કોણ છે, આનું જ્ઞાન રાખવું જોઈએ. પણ પૂરું ગુજરાત એ વખતે આનાથી બંધાયેલું હતું. અને એ જ સમયે જુનાગઢ વાસ, પિતા માતા તન નાશ ભયો, રહે એક ભાઈ વો ભોજાઈ રીસ ભરી હૈ. જુનાગઢ ની અંદર નરસિંહ મહેતાનો આવિર્ભાવ થયો. પિતાનું નામ હતું કૃષ્ણ દામોદરજી અને માતાનું નામ હતું લક્ષ્મી ગૌરી. અને એમને એક મોટા ભાઈ હતા, એનું નામ હતું વંશીધરજી. એમની એક દાદી હતી, એનું નામ હતું જય કુંવરી. આટલા લોકોનો પરિવાર હતો અને બહુ સુંદર ધનવાન પરિવાર હતો. નરસિંહ મહેતાની બહુ નાની ઉંમર એના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. લગભગ 1370 માં આ નરસિંહ મહેતાનો આવિર્ભાવ થયો છે, કે 1560 આસપાસ. ફિક્સ તો કોઈ તારીખ નથી આપી શક્યું આના વિષયમાં. તો બહુ નાની ઉંમર એમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું અને ઘરની સંપૂર્ણ જવાબદારી એમના ભાઈ ઉપર આવી. એ સમયે જુનાગઢના રાજા હતા રાવ મંડલ. એ રાવ મંડલ જે છે એ મુગલ બાદશાહ, એ સમયે મુગલ સમ્રાટ લગભગ ઔરંગઝેબ હશે, તો નહીં હુમાયુ હતો. દિલ્હીની અંદર હુમાયુનું રાજ્ય હતું અને એના અંડરમાં ગુજરાતમાં આ રાવ મંડલ જે છે એ ખંડિયો રાજા હતો અને એના દરબારમાં આ વંશીધરજી કામ કરતા હતા. તો રાજાના સેવક હતા, પગારે સારો હતો, નોકર ચાકર હાથી ઘોડા બધું હતું ઘરે. હવે પિતાનું મૃત્યુ, ઘરમાં સ્વતંત્ર. નરસિંહ મહેતા ધીમે ધીમે મોટા થતા ગયા, પણ એક તકલીફ આવી, મૂંગા, બોલી ન શકે. દાદીએ વિચાર કર્યો કે આવું સુંદર પરિવાર છે અને આપણો જ પૌત્ર મૂંગો થાય, આ તો બહુ તકલીફની વાત છે. એ જ નાના બાળકને લઈ અને જેટલા સાધુ આવે એને પ્રણામ કરાવે, કે માની લો કે કોઈ આશીર્વાદ આપી દે અને આનું જો કંઈક કલ્યાણ થઈ જાય. તો એ જ જુનાગઢમાં એક હાટકેશ્વર મહાદેવનું મંદિર છે, આજે છે એ મંદિર. એ હાટકેશ્વર મંદિરના ઓટલા ઉપર એક સાધુ બેઠા હતા અને આ એમની દાદી જય કુંવરી એમને લઈ એ સાધુની પાસે ગયા અને કીધું, મહારાજ આની ઉપર જો તમે કૃપા કરો અને આ જો બોલતો થઈ જાય તો એનું જીવન ધન્ય થઈ જાય. અને શુદ્ધ ભક્ત તો શુદ્ધ ભક્તને ઓળખે. તરત જ રાધે કૃષ્ણનો મંત્ર એ સાધુએ એના કાનમાં બોલ્યા અને એ જ સમયથી નરસિંહ મહેતાએ બોલવાનું ચાલુ કર્યું. પણ બોલે એક જ વસ્તુ, રાધે કૃષ્ણ, બસ નિરંતર એ નામનો જપ કરતા. એને ખબર નહોતી આ નામ શું છે, મંત્ર શું છે, પણ એ ખબર કે આનાથી હું બોલતો થયો છું એટલે જીવનભર આને રટવું જોઈએ. ચાલુ કર્યું બોલવાનું, બોલતા ગયા. સમય આવ્યો, એના દાદીનું મૃત્યુ થઈ ગયું. હવે વધ્યા ઘરમાં ત્રણ જણા, ભાઈ ભાભી અને એક પોતે. પણ અહીંયા કહે છે કે રહે એક ભાઈ વો ભજાઈ રીસ ભરી હૈ. ભાભી તો હતી પણ એટલી ખરાબ સ્વભાવની, એટલી બધી દુષ્ટ, અને ક્રોધ એની જીભ ઉપર નિત્ય 24 કલાક, કોઈ પણ બોલાવે ક્રોધી સ્વભાવમાં. ઘણી વાર નરસિંહ મહેતા આવીને ભોજન માગે, ભોજન માગે તો કે તું કઈ કમાવા જતો નથી, આખો દિવસ સાધુઓની ભેગું રખડતો રહે છો, ફરતો રહે છો, અને ખાવાનો સમય થાય ત્યારે તું ઘરે આવીને માગી લેશો. તારું પેટ જ્યાં સુધી ભર્યું હોય ત્યાં સુધી તું સત્સંગમાં બેસે છો, અને જયારે તને ભૂખ લાગે ત્યારે ઘરે આવીને તું ખાવાનું માગે છો. શું આ અમારા ઘરમાં ધનના ઢગલા પડ્યા છે? કામ ધંધો કરી, કઈક કામ ધંધો કરીશ તો ખાવાનું મળશે. નરસિંહ મહેતા વિચારતા આવે, હવે 5 વર્ષના બાળકને શું ખબર પડે માન અપમાન શું છે, સહન કરતા ગયા. એક વાર બન્યું એવું કે નરસિંહ મહેતા એમના ઘરે જે ઘોડા હતા એ બધા ઘોડાઓની સેવામાં લાગ્યા હતા. સવારથી લઈ અને બપોર સુધી એ તડકામાં ઘોડાઓની સેવા કરતા રહ્યા. સેવા કરતા કરતા જયારે બહુ સમય વ્યતીત થઈ ગયો તો એને પાણીની તરસ લાગી. તરસ લાગી એટલે એની ભાભીને જઈને કીધું, જો મને તમે પાણી આપો કારણ કે મને બહુ તરસ લાગી છે. તો એની ભાભીએ કીધું કે તને પાણીની તરસ લાગી છે ને તું મને હુકમ કરી રહ્યો છો, હું નોકર છું તારી, કે તું જયારે પાણી માગે ત્યારે તને આપું. ભાગ તો તારું મજૂર જેવું છે. એની ભાભી એને જોવો શું કહે છે, તારા ભાગ્યની અંદર મજૂરી કરવાનું લખ્યું છે પણ મન તારું રાજા જેવું છે, તારે રહેવું છે રાજાની જેમ અને કામ ધંધો કરવો નથી. યા તો કામ ધંધો કરીને ઘરે રહે અને નહીતર અહીંથી બહાર વયો જા. નરસિંહ મહેતા કે પણ હું કોઈ સત્સંગમાં ગયો નથી, સવારથી લઈને બપોર સુધી હું કામ કરતો હતો અને મેં તમારી પાસે ખાલી પાણી તો માંગ્યું છે. ઈ કે ખોટું બોલે છો તું, આમ તેમ રખડી ભાટકી નાવીને તું એમ કહે છો કે હું સેવામાં હતો. આ સમયે નરસિંહ મહેતાના મનમાં એવું અપમાન લાગ્યું, વિચાર કર્યો કે આટલું બધું દુઃખ સહન કરી રહ્યો છું, આ દુઃખનું કારણ શું છે. કારણ એને વિચાર કર્યો તો એ 6 વર્ષના બાળકના મનમાં આવ્યું કે કારણ છે આ શરીર. કારણ કે આ શરીર છે તો મને તરસ લાગે છે ને, શરીર છે તો મને ભૂખ લાગે છે, જો આ શરીર જ નહીં રહે તો પછી નહીં તરસ લાગે કે નહીં ભૂખ લાગે. વિચાર કર્યો કે આત્મહત્યા કરવી જોઈએ. 6 વર્ષનો બાળક, અને સંસારના લોકો એ જ કરે છે, થોડું એવું દુઃખ જીવનમાં આવે એટલે વિચાર કરે કે આત્મહત્યા કરી લઉં, આ દુઃખમાંથી હું છૂટી જાઉં, આ દુઃખમાંથી મારી મુક્તિ થઈ જાય. ભક્તો, આત્મહત્યા કરવી દુઃખમાંથી છૂટવાનો ઉપાય નથી, કારણ કે આત્મહત્યા કરવાથી તમે તમારા દુઃખને ઓર વધારી રહ્યા છો. કારણ કે જે દુઃખ તમારે આ જીવનમાં ભોગવવાનું હતું એ દુઃખને અધૂરું છોડી તમે આ શરીરનો નાશ કરી દો છો, એટલે એ અધૂરું રહેલું અડધા જીવનનું દુઃખ, અને આગળ તમને જે આખું જીવનમાં મળવાનું હતું એ દુઃખ, અને આત્મહત્યા કરવાનું પાપ. વિચાર કરો કે જે દુઃખને સહન નહીં કરવાથી તમે આત્મહત્યા કરી હતી, હવે એ જ દુઃખ જ્યારે 150 ગણો થઈને તમારી સામે આવે, શું વ્યક્તિ એને સહન કરી શકે? લોકો એમ માને છે કે આત્મહત્યા કરવાથી દુઃખમાંથી છૂટી જવાય, દુઃખમાંથી છૂટાતું નથી ભક્તો, એ દુઃખને તમે ઓર વધારો કરી રહ્યા છો. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે નહીં, આત્મહત્યા ન કરવી જોઈએ, એટલે નહીં કે બીજા જન્મમાં દુઃખ મળશે. બહુ તત્વની વાત કહી રહ્યા છે નરસિંહ મહેતા. આત્મહત્યા તો હું એટલે નહીં કરું કારણ કે તરસ લાગવી, ભૂખ લાગવી, એ વિકાર તો બધા મનના છે. તરસ જો મનને લાગે છે, ભૂખ મનને લાગે છે, તો પછી આ શરીરને શું કામ નાશ કરવું જોઈએ? આપણે એમ માનતા હોય કે આપણને ભૂખ લાગે ને તો બધા પેટ ઉપર હાથ ફેરવે. આ છોકરાઓને શાંત રાખો જરા. આપણે બધા પેટ ઉપર હાથ ફેરવે, બહુ ભૂખ લાગી છે હે ને. એ જેટલા લોકો એમ માને છે કે નહીં આપણને ભૂખ લાગી છે, એ બધા મૂર્ખતાથી વિચાર કરી રહ્યા છે. કારણ કે ભૂખ તરસ લાગવી ઊંઘ આવવી આ બધા વિકાર શરીરના નથી, આ બધી વસ્તુ મનમાં થાય છે. કારણ કે મન બુદ્ધિ ને અહંકારથી સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે ભૂખ તો મનને લાગે છે, એટલે મનને મારવું જોઈએ, મનને કંઈક વાળવું પડશે. ત્યારે વિચાર કર્યો કે આ ઘરમાં તો મારું મન ક્યાંય લાગે એમ નથી. એ ઘરને છોડી નીકળ્યા, ખબર નહોતી કઈ બાજુ જવાનું છે. ચાલતા ગયા ચાલતા ગયા અને જૂનાગઢથી 12 કોસ દૂર એક જંગલની અંદર જઈ ચાલતા જ જાય છે અને ખબર નથી ક્યાં ઊભું રહેવાનું છે. જંગલમાં જોયું એક બહુ જૂનું શિવજીનું મંદિર છે. એ મંદિરમાં જઈ અને ઘણા બધા જીવ જંતુ આ તે બધું, કારણ કે બહુ પુરાતન મંદિર, કોઈ નહોતું આવતું ત્યાં. મંદિરને સાફ કર્યું, બાજુના સરોવરમાં જઈ સ્નાન કર્યું, સ્નાન કરી શુદ્ધ થઈ મંદિરની અંદર આવ્યા અને મંદિરની અંદર આવી શિવજીનો અભિષેક કર્યો અને પછી શિવજીને પકડી અને જે મંત્ર એ જપતા હતા એ મંત્રને લઈ અને જપવાનું ચાલુ રાખ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, 7 દિવસ વીતી ગયા. નથી પાણી પીધું, નથી અન્ન ખાધું. શિવલિંગને પકડી અને હરિનામ મહામંત્રનો જપ કરતા જાય. 7 દિવસ વીતી ગયા છતાં શિવજી પ્રસન્ન ન થયા. ત્યારે કૈલાસની અંદર માતા પાર્વતીએ શિવજીને કીધું, પ્રભુ કોઈ દરિદ્ર વ્યક્તિના ઘરે તે દરવાજા ઉપર જો કોઈ આવે ને તો એ દરિદ્ર વ્યક્તિ એના દુઃખને દૂર કરવાનો ઉપાય કરે છે. તો તમે તો મહાદેવ છો, હે ને, જલ્દી પ્રસન્ન થવા વાળા છો અને એમાં એક નાનો એવો બાળક છે, તમારે ત્યાં જવું જોઈએ. અને સતી પાર્વતી એક બહુ સુંદર કથા શિવજીને સંભળાવે છે. એકવાર જંગલની અંદર કબૂતરનું એક ફેમિલી રહેતું હતું, એક કબૂતર, એક કબૂતરી અને એના બચ્ચા. એક દિવસ એક શિકારી આવ્યો જંગલમાં અને એ શિકારીએ કબૂતરના અને કબૂતરીના બચ્ચાઓને પકડીને લઈ ગયો. કબૂતર એકલું વધ્યું. થોડા દિવસ વ્યતીત થયા, એ શિકારી પાછો જંગલમાં આવ્યો અને ઓલા કબૂતરે જોયું કે એ જ શિકારી છે જે મારા બચ્ચાને અને મારી પત્નીને લઈ ગયો છે. તો જંગલમાં આવ્યો તો એ શિકારીને બહુ ઠંડી લાગી, ઠંડી લાગી એટલે એ ઝાડ નીચે સૂઈ ગયો. કબૂતરના મનમાં થયું જો આને ગરમી નહીં મળે હમણાં તો આ મરી જશે. તો કબૂતર ઉડતા ઉડતા ક્યાંક ગયો અને જ્યાં તાપ સળગતો હતો ચાંચમાં એક લાકડી પકડીને લાવ્યો અને એ જે પાંદડાઓ પડ્યા હતા એમાં એ લાકડી મૂકી દીધી. ત્યાં અગ્નિ પ્રગટ થઈ અને શિકારીની જાન બચી ગઈ. હવે એનું જીવ તો બચી ગયો પણ હવે એને બહુ ભૂખ લાગી. ત્યારે એ જ કબૂતર એ વૃક્ષ ઉપરથી આગની અંદર કૂદી ગયું અને એ કબૂતર આગમાં કૂદી ગયું અને એને ખાઈ અને ઓલા શિકારીએ પોતાની ભૂખ સંતુષ્ટ કરી દીધી. પાર્વતીજી કહે છે કબૂતર તો ભગવાનના ધામમાં વહી ગયું વૈકુંઠ. પણ જો એ કબૂતર આટલું નિમ્ન પક્ષી હોવા છતાં એક શિકારીની જો મદદ કરી શકે તો હે પ્રભુ તમે તો સાક્ષાત મહાદેવ છો, તમારે જવું જોઈએ. અને સતીના કહેવાથી મહાદેવ 8મા દિવસે ત્યાં પ્રગટ થયા. પ્રગટ થઈ અને શિવજીએ કીધું કે હું તારી ઉપર બહુ પ્રસન્ન છું, બોલો શું વરદાન જોતું છે. ત્યારે નરસિંહ મહેતાના રૂપમાં બાળકે બહુ સુંદર જવાબ આપ્યો કે મારી પાસે 2 ઓપ્શન છે. હવે એણે એની ભાષામાં કીધું છે, મારી પાસે 2 ઓપ્શન છે. શું? એક તો હું બાળક છું, તો બાળકોને તો બુદ્ધિ હોય નહીં કે શું માગવું જોઈએ શું ન માગવું જોઈએ. અને બીજું, હું નાગર જાતિનો બ્રાહ્મણ છું અને નાગર જાતિ ક્યારેય સમાજમાં કોઈની સામે હાથ ફેલાવે નહીં, અયાચક જાતિ છે. એટલે મારે શું માગવું એ મને ખબર નથી અને માગવાનો મારો અધિકાર નથી. પણ એક પંક્તિમાં લખ્યું છે મહેતાએ, તમને જે વલ્લભ હોય તે દુર્લભ આપો રે પ્રભુજી મુજને દયાને. તમને જે વલ્લભ માને, તમને જે પ્રિય હોય એ મને આપો, મારી ઉપર દયા કરીને. ગોસ્વામીજી કહે છે કે મુનિ કહમે વર કબહુન જાના સમુજિન પરે જૂઠ કા સાચા. મહેતા કહે છે કે હું તમારી પાસે કદાચ વરદાન માગી લઉં, પણ એ વરદાન સાચું છે કે ખોટું છે એ મને કેમ ખબર પડશે કે મેં જે માગ્યું છે એ બરાબર. અને કદાચ મેં તમારી પાસે જો ધન સંપત્તિ માગી લીધી તો હું તો પાછો માયામાં ફસાઈ જઈશ. એટલે હે શિવજી, તમને જે પ્રિય હોય ને એ મને આપો. શિવજીએ વિચાર કર્યો કે બાળક તો બહુ બુદ્ધિમાન છે, 6-7 વર્ષનો બાળક, પણ વિચાર એના બહુ સુંદર છે. બધું શિવજી ઉપર નાખી દીધું. શિવજી વિચાર કરવા માંડ્યા કે આની પહેલા એકવાર વૃકાસુરને વરદાન આપ્યું હતું અને બહુ તકલીફ થઈ હતી શિવજીને. જાણો છો એ વૃકાસુર કોણ છે? શકુનીનો પુત્ર છે વૃકાસુર. એ વૃકાસુર એકવાર નારદ મુનિને મળ્યા અને નારદજીને પૂછ્યું કે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી આ ત્રણેયમાંથી જલ્દી વધારે પ્રસન્ન કોણ થાય, પહેલા કોણ પ્રસન્ન થાય? નારદ મુનિ કે ભોળાનાથ તો શિવજી છે, એ જલ્દી પ્રસન્ન થઈ જાય. અને મૃકાસુરે તપસ્યા ચાલુ કરી, પોતાની જે ચામડી છે ને એ ઉખાડી ઉખાડીને યજ્ઞમાં મંડો નાખવા આહુતિના રૂપમાં. અને બધી ચામડી જ્યારે શરીરમાંથી પૂરી થઈ ગઈ ત્યારે છેલ્લે કીધું કે હવે મસ્તક કાપી નાખું. મસ્તક કાપીને યજ્ઞમાં આહુતિ આપવા જાય, શિવજી પ્રસન્ન થઈ ગયા. શું જોતું છે? બસ આટલું કીધું એ કે જેની ઉપર હાથ મૂકું બળીને ભસ્મ. શિવજી કે તથાસ્તુ, હવે એ કે તમારી જ ઉપર મૂકીશ, કારણ આપણે પાર્વતી જોઈશ એટલે જ એ કે તપસ્યા કરી. પણ એ કે મારી અને પાર્વતીની વચ્ચે તમે છો એટલે તમને જ હું બાળી નાખું, તો પછી પાર્વતી મારી યારે વિવાહ કરી લે છે. હવે શિવજી ભાગ્યા, ઓલી લીલામાં કૃષ્ણ ભાગ્યા હતા, આમાં શિવજી. શિવજી આગળ ને પાછળ વૃકાસુર. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને ખબર પડી શિવજી સંકટમાં છે. ભગવાન આવ્યા એક બ્રહ્મચારીનો રૂપ લઈને, નાના એવા બાળક બનીને. રસ્તામાં જાતો ઓલાને ઉભો રાખ્યો, એ વૃકાસુર ઉભો રે, આમ દોડતો દોડતો ક્યાં જાય, આટલો બધો થાકી ગયો છો, તારે શું જરૂર છે આમ કોઈની વાહે દોડે? એ કે આખી ઘટના બતાવી, શિવજીએ મને વરદાન આપ્યું છે પાર્વતી સાથે વિવાહ કરવા છે. કે ભલા માણા, તું આ શિવજીની વાતમાં આવી ગયો? એ સૌથી મોટું ખોટું બોલવા વાળો વ્યક્તિ છે. એ કેમ? એ કે તને વરદાન આપ્યું, પછી વરદાન આપીને તે કોઈની ઉપર ટ્રાય કરી? એ કે ના, પ્રયોગ તો નથી કર્યો. હવે માની લે કે એને તને ખોટું ખોટું વરદાન આપી દીધું હોય, તને ખબર છે? તમે જો ભગવાન તો બોલવામાં પટ્ટું છે, વેદાહમ સમતિતાની. એ કે મને એક વાર વરદાન આપ્યું હતું, એ કે હાવ ફેલ ગયું, કાંઈ ન થયું. એટલે એની ઉપર બહુ વિશ્વાસ નથી કરો. એક કામ કર, તું પહેલા વરદાનની પરીક્ષા કરી લે અને પછી એ ખોટાને છે ને આપણે બે થઈને મારશું. ભગવાને વિશ્વાસમાં લીધો વૃકાસુરને. અને વૃકાસુરને કે, વૃકાસુર કે શું પરીક્ષા કરવી જોઈએ? એ કે માથા ઉપર હાથ મૂક્યો. વૃકાસુર કે કોના કોના? એટલે તારે પરીક્ષા કરવી તારા માથા ઉપર જ હોય ને. અને માથે હાથ મૂક્યો બળીને ભસ્મ. ત્યારે શિવજી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. એટલે શિવજીના પ્રસંગ યાદ આવી રહ્યો છે એ વખતે, કે છેલ્લે તો આને વરદાન આપ્યું હતું શકુનીના પુત્રને, એ પછી શિવજીએ કોઈને આવું વરદાન નહોતું આપ્યું. તો શિવજી કે છેલ્લી વખતે બહુ તકલીફ થઈ ગઈ હતી, પણ વિચાર કર્યો કે આ તો બહુ મહાન ભક્ત બનવાનો છે, હે ને, આગળ જતા ભક્તિ માર્ગનો પ્રચાર કરવાનો છે, આના માટે કદાચ 1000 કષ્ટ સહન કરવા પડે, શિવજી કેવું કરીશ, પણ વરદાન તો આને આપવું છે. નરસિંહ મહેતાએ કીધું, તમને જે પ્રિય હોય એ આપો. શિવજી વિચાર્યો કે આને વરદાન આપવામાં વાંધો નથી. અને શિવજીએ વિચાર કર્યો કે હું ભગવાન શ્યામ સુંદર જ આપી દેવાને, કારણ કે શિવજીના પ્રિય ભગવાન છે. નરસિંહ મહેતાને કીધું, પ્રિય વસ્તુ જોઈ છે ને, ચાલો. નરસિંહ મહેતા કે ક્યાં લઈ જાઉં છું? એ કે હું તમને એ વસ્તુ આપી રહ્યો છું જેમાં મારું મન નિત્ય લાગેલું રહે છે. શું છે? રાસલીલા, મહારાસ, જે બ્રજ વૃંદાવનમાં થાય છે. પણ નરસિંહ મહેતાને કે જો વેશ બદલવો પડશે, કારણ કે રાસલીલામાં ઓનલી લેડીઝ, જેન્ટ્સનો પ્રવેશ નથી. તો નરસિંહ મહેતા કે શું કરશું? શિવજી કે બનાવી દઉં ગોપી, અને નરસિંહ મહેતા તો માધુર્ય ભાવના જ ભક્ત હતા. શિવજીએ વરદાન આપ્યું, ગોપી બનાવ્યા બહુ સુંદર વસ્ત્ર, અને શિવજી તે ગોપી બની ગયા. શિવજી ગોપી બને પછી એનું નામ શું છે જાણો છો? કોને ખબર છે? તમે તમે સાંભળ્યું છે એટલે તમને ખબર છે. બધા ત્રિલોચના, શિવજીનું નામ થયું ત્રિલોચના અને નરસિંહનું નામ થયું નરસિંહ ગોપી, એનું નામ નરસિંહ જ રહ્યું. બે ગોપી બની અને ભગવાનની રાસલીલામાં ગયા. ગયા તો થોડાક મોડા પડ્યા, મોડા પડ્યા એટલે રાસ તો ચાલતો હતો અને બે આવીને સાઈડમાં ઊભા રહી ગયા, રાસ જોઈ રહ્યા છે. તો એ રાસમાં જે મશાલ આપવાની સેવા હોય ને શિવ શિવજીની હતી. શિવજી રોજ રાસલીલામાં સેવા કરવા જાય મશાલ લઈને. નરસિંહ મહેતાને કીધું, જો આજ તારો વારો છે, કારણ કે આજ તો અહીં પહેલી વાર રાસલીલામાં આવી છો ને, હવે સ્ત્રીલિંગમાં વાત થશે, કારણ કે બે ગોપી થઈ ગયા, ત્યાં તો પુરુષ એક જ છે અને આમાં તે હકીકત છે. મીરાબાઈ જયારે જીવ ગોસ્વામીને મળવા માટે ગયા તો જીવ ગોસ્વામીના જે પાર્ષદો હતા એને કીધું કે મીરાબાઈને કહો કે જીવ ગોસ્વામી કોઈ પુરુષ કોઈ સ્ત્રીને મળતા નથી, ક્યારે સ્ત્રીનું મોઢું નથી જોતા. તો મીરાબાઈએ એમને સામે સંદેશ મોકલ્યો કે જીવ ગોસ્વામીને જઈને કહો કે આ સંસારમાં કૃષ્ણ સિવાય બીજો પુરુષ છે જ કોણ, નવો પુરુષ ક્યાંથી આવ્યો? કારણ કે એક કૃષ્ણ જ માત્ર પુરુષ છે, બાકી બધી સ્ત્રીઓ છે. તમને એમ થાય કે લે આપણે તો જૈન સેવી, એ બહારથી દેખાવી છે હેને, પણ આત્મા જે છે એ આત્મા સ્ત્રીલિંગ છે. આત્મા કેવો છે એમ ન કહેવાય, આત્મા કેવી છે એમ કહેવાય છે શાસ્ત્રમાં. કારણ કે જેટલી આત્મા છે એ બધી આત્માઓ પરમપિતા પરમાત્માની સ્ત્રીઓ છે. એટલે પુરુષ માત્ર કૃષ્ણ, બધી ગોપીઓ. તો નરસિંહ ગોપીને કીધું કે તું અહીંયા મશાલ લઈને ઉભી રહે અને હું રાસલીલા જોઉં છું. તો બે રાસલીલા જોવામાં મગ્ન, એવા મશગુલ થઈ ગયા, એવા મશગુલ. અને નરસિંહ મહેતા તો વર્ણન કરે છે એમના કીર્તનમાં કે ઈ યમુનાનો તટ બ્રજ વૃંદાવનમાં, અને યમુનાના તટ ઉપર ચંદ્રમા પૂર્ણ રીતે ખીલેલો છે, પૂર્ણ ચાંદનીનો પ્રકાશ. અને સંગીત શું હતું ખબર? સંગીતના તો અનેક વાદ્યો હતા, બધી ગોપીઓ એક એક સંગીત વગાડતી હતી, પણ સૌથી વિશેષ જે સંગીત રાસલીલામાં હતું, નરસિંહ મહેતા કહે છે કે પ્રત્યેક ગોપીઓના પગમાં ઝાંઝર પહેરેલા હતા, એમાં નાની નાની ઘૂઘરી લગાવી હતી, કમરની અંદર કંદોરો હતો એમાંય ઘૂઘરી, અને કાનમાં જે લટકણ હતા એમાંય ઘૂઘરી. હવે જયારે એ લોકો રાસ કરે ને તો એ રાસમાં ગોળ ફરતા હોય, આગળ પાછળ ચાલતા હોય, તો એ ઘૂઘરી એકબીજા સાથે અથડાઈને અવાજ કરે. હવે આપણને એમ થાય ઘૂઘરીના અવાજથી કેટલુંક સાઉન્ડ આવે, પણ ત્યાં કઈ એક બે ગોપીઓની વાત નથી ભક્તો, કરોડો કરોડો ગોપીઓની ઘૂઘરી, કરોડો ગોપીઓના શરીરમાંથી અવાજ પ્રગટ થઈ રહ્યો છે. અને એવું સુંદર નરસિંહ મહેતાને તો થયું કે આવતું જ રહે આવતું જ રહે. એ તો મગ્ન લીન, શરીર ભૂલી ગયા કે હું અહીંયા ક્યાં ઉભો છું, બસ એ અવાજને સાંભળવામાં નરસિંહ મહેતા કે તૃપ્તિ નથી થતી. અને તૃપ્ત થઈ જાય તો હજી વધારે સાંભળવાની ઈચ્છા. અને એ ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ જેના શરીરમાંથી અનેક સૂર્ય ચંદ્રની સમાન પ્રકાશ, અને એ ગોપીઓની શોભા, વૃંદાવનની શોભા, આ બધું જ નરસિંહ મહેતા તો લીન થઈ ગયા રાસલીલા જોવામાં. થોડો સમય વ્યતીત થયો, નરસિંહ મહેતા રાસલીલાને જોઈ રહ્યા છે, શિવજી ત્રિલોચના આવે જે સખી છે એ રાસને જોઈ રહ્યા છે. અને એ જ સમયે ભગવાનની નજર પડી રાધા ને કૃષ્ણની, ઓહો નવી ગોપીનું આગમન થયું છે રાસલીલા. જો કરોડો કરોડો ગોપીઓ હોય છતાં એમાં કોઈ નવી ગોપીનું આગમન થાય તો રાધારાણીને ખબર પડી જાય કે આજ કોઈક નવી ગોપીનું આગમન થયું છે. કૃષ્ણને કીધું ચાલો મળીએ, આવ્યા પાસે. અને પાસે આવીને જોયું તો નરસિંહ મહેતા જે મશાલ લઈને ઉભા હતા ને હાથમાં, એ મશાલ તો સળગવા માંડી, મશાલની સાથે એનો હાથે સળગવા માંડ્યો, અને હાથની હારે પૂરા માંડ્યા સળગવા. તોય કોઈ ટેન્શન નહીં, કોઈ દુઃખ નહીં, કારણ કે એ તો ચિન્મય ધામ છે ને ભક્તો. આચાર્યો એક બહુ સુંદર સિદ્ધાંત આપે છે, કે મશાલ જે છે ને એ નરસિંહના હાથમાં શું કામ આપી હતી ખબર છે? થોડા ઘણા નરસિંહના હૃદયમાં જે કઈ પાપ કર્મ હતા એ બધા પાપ કર્મ બળી જાય, અને પાપ કર્મ બળી અને એ મશાલનો જે પ્રકાશ છે એ પ્રકાશ નરસિંહના હૃદયમાં ઉતરે. રાધારાણીએ પૂછ્યું ભગવાનને કે નવી આવેલી જે સખી છે એનો હાથ બળી રહ્યો છે, ત્યારે કૃષ્ણ કહે છે કે નહીં રાધે, એનો હાથ નથી બળતો, ભક્તિનો જે પ્રકાશ છે ને એના હૃદયમાં ઉતરી રહ્યો છે, એટલા માટે એનો હાથ બળવા દો, કાંઈ વાંધો નહીં. આવ્યા ભગવાન નજીક અને ભગવાનની દ્રષ્ટિ જેવી પડી, એવું જ નરસિંહનું જેવું સ્વરૂપ હતું પહેલા બહુ સુંદર સ્વરૂપ થયું. અને શિવજી આવ્યા ઇન્ટ્રોડક્શન કરાવવા માટે કે પ્રભુ આણે મારી તપસ્યા કરી, હું પ્રસન્ન થઈ, અને પ્રસન્ન થઈને મેં એને વરદાન આપ્યું. એણે માગ્યું કે મને જે પ્રિય હોય, તો મને તો પ્રિય તમે હતા એટલે હું એને અહીંયા લઈને આવી. જો શિવજી સ્ત્રી ભાવમાં બોલી રહ્યા છે, હવે આવ્યો નહીં આવી એને, હું એને અહીંયા લઈને આવી છું. કૃષ્ણ કે બહુ સારું કર્યું તમે એને લાવ્યા છો. અને ભગવાનને પ્રસન્ન થઈ, પોતાનો જે મુકુટ હતો જે એમાં મોરપીછ લાગેલું હતું એ મુકુટ નરસિંહને પહેરાવી દીધું. અને એ જ સમયે રાધારાણી આવ્યા, એણે પોતાના ગળામાંથી હાર પહેરાવ્યો નરસિંહ. લલિતાજી આવ્યા, જેની કરતાલ ગુજરાતમાં ફેમસ છે ને, નરસિંહની કરતાલ એ કોણે આપી છે જાણો? આ લલિતાજી આપી છે. લલિતાજીએ કરતાલ આપી, વૃંદાદેવીએ હાર પહેરાવ્યો એક બીજો, વિશાખા સખી જે છે એને બહુ સુંદર વસ્ત્રો આપ્યા, એવા વસ્ત્રો જે ક્યારેય મેલા ન થાય, જેને ક્યારેય ધોવા ન પડે. અને બધા લોકોએ ઉપહાર આપી, અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નરસિંહ હું તને એક એવી વસ્તુ આપું છું ને, આ રાસલીલા કરતા ઉત્તમ વસ્તુ હું તને પ્રદાન કરીશ. એટલી પ્રસન્નતા થઈ ભગવાનને. તો ત્રિલોચનાના મનમાં પ્રશ્ન થયો કે રાસલીલા કરતા ઉત્તમ શું છે સંસારમાં? પૂછવામાં આવે કોઈને રાસલીલા કરતા, આપણને કોઈ પૂછે ભગવાનની લીલામાં સૌથી શ્રેષ્ઠ શું છે, તો કહે છે રાસલીલા. તો રાસલીલામાં સૌથી ઉત્તમ શું છે એની કરતા એ રહસ્ય નરસિંહ મહેતા જયારે જૂનાગઢમાં આવે છે ને ત્યારે ખુલશે. પણ આપણે આજ જોવાનું છે, ટેન્શન નહીં લેતા, હું પૂરું કરવાનો જ હોય. ત્રિલોચનાજી નરસિંહને કીધું કે ચાલો આપણે જૂનાગઢ પાછા જવાનું છે. એવો મનમાં આઘાત થયો, અને કોને ગમે ભગવાનનું ધામ રાસલીલાને છોડીને જવાનું? નરસિંહ મહેતાને નહોતું ગમતું, પણ ભગવાને કીધું તને ઉત્તમ વસ્તુ મળવાની છે આની કરતા. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી ત્રિલોચનાની સાથે આ નરસિંહ ત્યાંથી વિદાય લે છે. અને આવ્યા જૂનાગઢમાં એ જ મંદિરમાં પાછા બે હતા એવા ને એવા થઈ ગયા પુરુષ. અને એ મંદિરની અંદર આવીને જયારે બેઠા જોયું, અનેક ભક્તો બેઠા હતા મંદિરમાં અને હરિનામ કીર્તન સંકીર્તન ચાલતું હતું. શિવજીએ કીધું, નરસિંહ કઈ સમજમાં આવે છે? નરસિંહ કે પ્રભુ બધું સમજી ગયો કે આ સંસારની અંદર રાસલીલા કરતા જો કોઈ ઉત્તમ વસ્તુ હોય તો એ છે ભગવાનના ભક્તોની સંગતિ. જે કેવા ભક્તો? તો કે છે જે ભક્તો હરિનામ સંકીર્તન કરતા હોય એનાથી ઉત્તમ આ સંસારમાં ભગવાનની રાસલીલા નથી. હવે તમે વિચાર કરો, સંકીર્તન કરવા વાળા ભક્તોની શું મહિમા ભગવાન પ્રગટ કરે છે. એ જ સંકીર્તનનો પ્રચાર કરવા ખુદ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. કારણ કે જેના મુખમાં ભગવાનનું નામ હોય અને એ ભગવાન નામ કીર્તનની સાથે જો ભક્તોની સંગતિ પ્રાપ્ત થાય ને, સમજી લો તમને રાસલીલા કરતા ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ છે. કારણ આનું પ્રમાણ સ્વયં શિવજી અને ભગવાન આપી રહ્યા છે. દુર્ભાગ્ય છે કળિયુગના લોકોનો, સંકીર્તન લઈને ક્યારેક ભક્તો નીકળ્યા હોય ને, આ હરે કૃષ્ણ વાળા ઠેકડા મારે, ઠેકડા મારવા ભક્તિ મળે? આપણા જે બુદ્ધિમાન લોકો હોય ને એવું કે ઠેકડા મારે કોઈ દી ભક્તિ મળે? અરે એ જ નરસિંહ અને મીરાબાઈએ ઠેકડા જ માર્યા છે ભક્તો, એટલે જ કૃષ્ણની પ્રાપ્તિ થઈને આપણે રહી ગયા છે આઈના. હે ને, ક્યારેક પરાણે કે ને એટલે કીર્તનમાં નાચો ને તાળી પાડો ને, તાળી ન પડે શું કામ? કારણ કે પાપ જ એટલું ભર્યું છે અંદર. મનમાં તો બહુ થતું હોય, હમણાં આપણે પૂરું થાય ને કીર્તન કરશું ને તો અમુક લોકો વાહે ઊભા રહી જાય આમ અદબ વાળું. એ શું કામ ઉભા રહે ખબર છે? એને નાચવું હોય, મનમાં ઈચ્છા હોય, પણ આપણને એમ હોય કે શરમ આવતી છે. શરમ ન હોય, આવું શરમ હોય તો છોકરાને લગ્નમાં રોડ ઉપર ગરબા લે, શરમ ન આવી જાય? ન્યા તો નથી આવતી. અને ભગવાનના નામના શરમ નહીં, પાપ આપણને કીર્તન નથી કરવા દેતું. કારણ કે પાપ ન હોય ને તો જ હાથ ઊંચા થાય હરે કૃષ્ણ બોલે ને ત્યારે, અને પાપ ન હોય ને તો જ હાથથી તાળી પડે હે ને. એમનામ તાળી નીકળે નહીં. અને એ મનમાં એમ વિચારતો કે લે આપણે થોડી તાળી પડે, આપણે થોડું નચાય, આપણી બાજુવાળા બેન છે એ શું કહે છે, લે આ તો કીર્તનમાં નાચ દીધું. કીર્તનમાં નાચવું, કીર્તનમાં ગાવું, એ જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે ભક્તો. જો ભગવાન અને શિવજી એને પ્રમાણિત કરી રહ્યા છે કે ભક્તોની સંગતિમાં રહી અને કીર્તન કરવું એ જ જીવનનો સર્વોચ્ચ લાભ છે. નરસિંહ મહેતા પરમ પ્રસન્ન થયા કે ભલે હું રાસલીલાને છોડીને આવ્યો પણ ભગવાનના ભક્તોની સંગતિ મને પ્રાપ્ત થઈ છે. આવી રીતે હવે સાધુ તો ચલતા ભલા, સાધુઓ તો એ મંદિરને છોડીને ચાલતા થયા. નરસિંહને કીધું તમારે આવવું છે, એ કઈ બાજુ જ આવશો, એ જુનાગઢ જવું છે. ચાલો નરસિંહ આવ્યા એમની હારે જુનાગઢમાં. જુનાગઢમાં આવીને સાધુઓ તો ભિક્ષા માગી એના રસ્તે પડ્યા. નરસિંહ મનમાં વિચાર કરે છે કે આ મને ભગવાનની પ્રાપ્તિ થઈ એની પાછળ સૌથી મોટો હાથ મારા ભાઈ અને ભાભીનો છે. જો એણે મને ઘરેથી બહાર ન કાઢ્યો હોત તો મને ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોત. એટલે પહેલા એના ચરણ પકડું, એની પાસે જઈને પહેલા એને ધન્યવાદ કરું. એ હાથમાં કરતાલ, માથે મોરપીચ અને ભગવાનના આપેલા વસ્ત્રોને ધારણ કરી અને મહેતા ઘરે આવ્યા. ઘરે આવ્યા તો નરસિંહ મહેતા કઈ બોલે એની પહેલા એના ભાઈએ કીધું આ વે હું કાઢ્યો તે. આપણે જયારે નવા નવા ભક્તો ધોતી કુર્તા પહેરીને જાય ને પહેલી વાર તો સોસાયટી વાળા પૂછે જો આવડા એને બદલું છે. ભલે પૂછ્યું એ કે તું નાગર જાતિનો છો, તારે એ કે નોકરી કરવી હોય તો હું તને રાજા પાસે નોકરી અપાવી દઉં, પણ એ કે આ માથે પીછું લગાડીને આવ્યો છો ને હાથમાં કરતાલ ને આ લાલ કલરના કપડાને આ ઓલા ભીખ મંગાવવાનો વેશ ધારણ કરીને આવ્યો છો, આવો વેશ આપણને શોભા ન દે, આપણે નાગર બ્રાહ્મણ છીએ એટલે આપણે રાજાઓનો વેશ ધારણ કરવો જોઈએ. નરસિંહ મહેતા કે તમે મારા મોટા ભાઈ છો અને મોટા લોકોની આજ્ઞા માનવી એ મારું કર્તવ્ય છે, પણ એક તકલીફ છે કે આ જે બધું તમે જોઈ રહ્યા છો ને એ હું કોઈની પાસેથી માગીને નથી લાવ્યો, આ મને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીએ આપ્યું છે. એટલે તમે કહેશો છતાં આ વેશને હું ઉતારીશ નહીં. ત્યાં બોલી એની ઘરવાળી, બોલી ભાભી બોલી એ કે તારી કરતા ઉંમરમાં મોટા છે એનું અન્ન તું ખાશો અને તું પાછો એની વાત નથી માનતો, એની સામે બોલે છો. અરે તું 7-8 દિવસથી ઘરમાં નહોતો ને પરમ શાંતિ હતી, આ આવ્યો અને પાછો ઝઘડો ચાલુ કર્યો. કાં તો તું આ વેશ કાઢી નાખ અને કાં ઘરેથી બહાર જતો રહે, બાકી ઘરમાં તો તને નહીં રહેવા દેવી. આ વેશમાં અમે તારી સાથે, અરે તને સમાજની કાંઈ નથી પડી હે, તને લોકો નહીં કે કાંઈ, પણ અમારી તો કાંઈક ઇજ્જત છે કે નહીં? અને જેટલા જેટલા લોકો પોતાની ઇજ્જત સમાજ એ જે જોવે છે ને એ લોકો ભજન નહીં કરી શકે ક્યારે, કારણ કે સમાજ તો ના જ પડે છે, ભક્તિ ન કરવી જોઈએ. અને જે લોકો એ સમાજની પાછળ જાય છે એ ભક્તિથી વંચિત રહે છે, અને જે લોકો એ સમાજનો ત્યાગ કરી અને કૃષ્ણના ચરણે જાય છે પહેલા ભલે દુઃખ લાગે પણ ઇતિહાસ એને જ યાદ કરે છે. ભક્તો જે ભજન કરે છે, જુનાગઢમાં 700 ઘર હતા નાગર બ્રાહ્મણોના, એ બ્રાહ્મણમાંથી કોઈનું નામ આજે નથી લેવાતું, માત્ર એક નરસિંહ મહેતાને જ યાદ કરે છે લોકો. શું કામ? કારણ કે સમાજનો ત્યાગ કરી એણે ભગવાનના ચરણ પકડ્યા છે. એ જ નરસિંહ મહેતા એને એક ભજનમાં લખે છે કે જ્યારે જ્યારે ભક્તિ કરવામાં કોઈ બાધા આવે ને, એ બાધા કદાચ કુટુંબથી હોય, પતિની હોય, પત્નીની હોય, સમાજની હોય, બધાનો ત્યાગ કરવો જોઈએ. નારાયણનો નામ જ લેતા વારે તેને તજીએ રે, ભગવાનનું નામ લેવામાં જે બાધા કરતા હોય ને એ બધાનો ત્યાગ કરી દેવો જોઈએ. તો કદાચ કોઈ પૂછે કે શું એવા ત્યાગ કરવાથી ભગવાન મદદ કરે, ત્યારે કહે છે પ્રહલાદ પિતા તજ. પ્રહલાદ મહારાજે ભગવાનનું નામ લેવા માટે પોતાના પિતાનો ત્યાગ કર્યો. ધ્રુવ મહારાજે ભક્તિ કરવા માટે રાજ્ય છોડી દીધું. અનેકો ઉદાહરણ છે ભક્તોના કે ભક્તિની અંદર જે જે બાધક હોય એનો ત્યાગ કરવો જ રહ્યો, અને જો એનો ત્યાગ નહીં કરો તો તમે ભજન નહીં કરી શકો ક્યારેય. બહુ સુંદર આ પદો છે, એની વ્યાખ્યા નહીં કરવી કારણ કે બધા ગુજરાતી છો ને આ તો જાણો છો તમે. તો આવી રીતે નરસિંહ મહેતાને અનેક કટુ વચન, અને ઘરે આવી અને જ્યારે એમની ભાભીને પોતાના પતિનું અપમાન લાગ્યું ત્યારે ઘરને છોડીને જવાનો આદેશ નરસિંહ મહેતાને લાગ્યું. જો હરી ઈચ્છા, બીજું શું, ભગવાનની આવી ઈચ્છા છે. ઘર છોડીને નીકળ્યા અને એ જ જૂનાગઢમાં એક સરોવરની પાળ ઉપર આવીને બેઠા અને કીર્તન ચાલુ કર્યું. કરતાલ તો મળી હતી ભગવાનની કૃપાથી, અને રાગ આપ્યો તો ભગવાને, બધા સંગીતનું જ્ઞાન એનામાં પ્રગટ થયું. અને મહેતાજી સરોવરના કિનારે બેઠા બેઠા ભજન ગાય, ભજન ગાતા ગાતા અડધી રાત્રિ વ્યતીત થઈ ત્યારે એક શેઠ, એક સજ્જન વ્યક્તિ એની પાસે આવ્યા અને કીધું કે તમે આમ અહીંયા ઘરબાર વગરના બેઠા છો, ભજન કરી રહ્યા છો, મને લાગે છે કોઈ સજ્જન વ્યક્તિ છે, એક કામ કરો હું તમને ઘર બનાવી દઉં. નરસિંહ મહેતાએ વિચાર કર્યો, હમણાં હમણાં ભગવાનની પ્રાપ્તિ થઈ છે, નિશ્ચિત આ કોઈ ભગવાનનો પાર્ષદ હોવો જોઈએ. બેસાડ્યા પાછે અને બેની વચ્ચે બહુ કૃષ્ણ કથા થઈ, કીર્તન થયું, અને અંતે એ વ્યક્તિએ પરિચય આપ્યો કે મહેતાજી હું સાક્ષાત અક્રૂરજી છું અને ભગવાને તમને મદદ કરવા માટે મને અહીંયા મોકલ્યો છે. નરસિંહ મહેતાએ ભગવાનની ઈચ્છા સમજી એનો સ્વીકાર કર્યો અને સવારમાં નરસિંહ મહેતાને સાથે લઈને નીકળ્યા. બહુ સુંદર એક નાની એવી જમીન ખરીદી, એમાં એક મોટું મકાન બનાવ્યું જેમાં ઘણા બધા સાધુઓ કીર્તન કરી શકે, એક સાથે પ્રસાદ લઈ શકે, અને 3 વર્ષ સુધી ગમે એટલું ખાય પીવે છતાં ખૂટે નહીં એટલું અનાજ ભરી દીધું. 3 વર્ષ સુધી ગમે એમ લગાતાર ખાય છતાં એક અન્નનો દાણો ખૂટે નહીં એટલું અનાજ ભરી દીધું. અને સાંજના સમયે અક્રૂરજીએ વિદાય માગી, મહેતાજી હવે મને જવાની રજા આપો. અક્રૂરજી વિદાય થયા અને આ બાજુ નરસિંહ મહેતાએ ચાલુ કર્યું. અન્ન તો હતું, ઘર મળી ગયું. જેટલા સાધુ આવે બધાને પ્રસાદ લેવા બેસાડે, જેટલા બ્રાહ્મણો આવે બધાને પ્રસાદ લેવા બેસાડે, અને હરિનામ સંકીર્તન રોજ ભજન કીર્તન. ને આયા તો માણસો વધવા માંડ્યું, વધવા માંડ્યા એટલે ત્યાંના જે નાગર બ્રાહ્મણો હતા એના મનમાં ઈર્ષ્યા થઈ કે આ નરસિંહને આપણે નાચ બહાર કાઢી મૂક્યો, એના ભાઈએ એને ઘરેથી કાઢી મૂક્યો, છતાં આટલા બધા લોકો, આટલા બધા બ્રાહ્મણો એનું સન્માન કરે છે, એના ઘરે પ્રસાદ, એના ઘરે કાંઈ કમી નહીં. સંસારમાં ઘણા લોકો પ્રશ્ન કરે, આપણે કહેવી ને પ્રભુજી ભક્તિ કરો ને, તો કે ભક્તિ કરશું તો ખાશું શું, પરિવાર કેમ ચાલશે? આ જોવો નરસિંહ મહેતા કોઈ ઓફિસે નથી ગયા, હજારો લોકોને એ ખવડાવી રહ્યા છે. એકવાર ભક્તિ કરી તો જોવો. અરે અનંત કોટી બ્રહ્માંડ જેની સંકલ્પ શક્તિથી કાર્ય કરે છે એની ભક્તિ કરો, શું ભગવાન ભૂખ્યા રાખે છે? આપણે એમ માનતા હોય કે હું કમાઈ લઈશ અને હું કમાઈને પછી મારા પરિવારનું પાલન કરીશ, મારા છોકરાને પરણાવીશ, આ કરીશ. અરે નરસિંહ મહેતાએ ક્યારેય બિઝનેસ નથી કર્યો, ક્યારેય કામ નથી કર્યું, બતાવો એના જીવનમાં કયું કાર્ય બાકી રહી ગયું છે? એ કઈ, એના પુત્રના જેવા વિવાહ થયા આજ સુધી સંસારમાં કોઈના નથી થયા, એની પુત્રીનું જેવું મામેરું થયું આજ સુધી એવું કોઈનું નથી થયું. અને નરસિંહ મહેતાની જેટલા લોકોએ પ્રસાદ લીધો છે ને એટલો પ્રસાદ આજ સુધી કોઈ ભક્તોએ ક્યાંય નથી લીધો વૈષ્ણવોએ. શું કમી છે? અરે એક ઘર છોડ્યું ખાલી એને મામૂલી, જ્યાં એનો જન્મ થયો હતો એના બદલામાં બીજું ઘર અને કેટલોય સામાન એને મળી ગયો. ભગવાન ઉપર જો વિશ્વાસ કરવામાં આવે ને, ભગવાન ઉપર જો શ્રદ્ધા રાખવામાં આવે, તો આજે ભગવાન આપે છે, ભલે પ્રત્યક્ષ આવે કે પરોક્ષ રીતે આવે, પણ ભગવાન આપે છે નિશ્ચિત. પણ આપણી સૌથી મોટી કમી એ છે ભક્તો, આપણને વિશ્વાસ નથી, વિશ્વાસનો અભાવ છે. અને એટલે આપણે પોતે મહેનત કરવી છે, પોતે મથવી છે કે હું ઓફિસે જઈશ તો ચાલશે, હું કામ કરીશ તો ચાલશે, અને હું કરીશ એમાં આપણું જીવન પસાર થઈ જાય છે. ધંધાની હારે માળા કરતા હોય, ભજન કરતા હોય, પણ ભજન કરતા કરતા વિચાર કરે કે હાલો 10 વર્ષ વયા ગયા મને ભગવાનનું નામ લેતા લેતા, હજી કઈ સાક્ષાત્કાર તો થતો નથી. ન થાય, શું કામ? કારણ કે કૃષ્ણ કહે આમી ભજે, ભગવાન કહે છે ભક્તિ તો મારી કરે છે. કૃષ્ણ કહે આમી ભજે, માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. ભગવાન કહે છે ભક્તિ કરે છે, ભજન જોતું છે અને સંસારના ભોગે જોતા છે. આ તો એવું છે કે અમૃત છાડી વિષ માગે, ભગવાન કે હું એને ભક્તિ રૂપી અમૃત આપી રહ્યો છું, અને એ વ્યક્તિ અમૃત ને છોડી અને કહે છે કે મને ઝેર આપો. આપણે જ્યાં વિષય ભોગ માગવી છે એ ઝેર વિષ જ છે. ભગવાન કે છે આ તો બહુ મોટો મૂર્ખ છે. અને લોકો એને અહીંયા આપણે ગુજરાતમાં છે ને ભક્તોને શું કે ખબર, ભગત ભગત કે ઈ ભગત કોણ ખબર છે? યાવડા, એ જે અમૃત છાડી વિષ વાળા છે ને એ ભગત. ભક્ત વૈષ્ણવી છે જેનો સંપૂર્ણ આશ્રય કૃષ્ણ ઉપર હોય. મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે. ભક્તો જે છે ને એ કેવી રીતે ભજન કરે છે? તો પહેલા તો પોતાનું સર્વસ્વ કૃષ્ણને અર્પણ કરી દે છે. કઈક વસ્તુ મને મળશે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે. એવું નથી કે ભક્તો મહેનત નથી કરતા, ભક્તો મહેનત કરે છે, પણ ક્યારે એવી ઈચ્છા નથી રાખતા કે સંસારના ભોગ મને પ્રાપ્ત થાય. જેટલું મળે, 500 મળે એમાંય કૃષ્ણની ઈચ્છા, અને 5 કરોડ મળે એમાંય કૃષ્ણની ઈચ્છા. આ છે ભક્તોનો સ્વભાવ. તો નરસિંહ મહેતા આવી રીતે મંડ્યા વાપરવા. વિચાર કરો, સાક્ષાત ભગવાનના પાર્ષદ અક્રૂરજીએ સીધું સામાન લાવીને આપ્યો, છતાં એ 3 વર્ષનો 1.5 વર્ષમાં ખાલી કરી નાખ્યું. આપણે હોત તો આપણે 3 વર્ષનું કદાચ 30 વર્ષ ચલાવે. 3 વર્ષનો સામાન 1.5 વર્ષમાં ખતમ. અક્રૂરજી પાછા આવ્યા, મહેતાજી શું કરો છો તમે? બસ આજ સાધુ સંતોને પ્રસાદ બધાને. હવે એ 1.5 વર્ષના અંતે જયારે ખાલી થઈ ગયું ને, તો ઓલા જે બ્રાહ્મણ હતા ને એને બરાબર, અને કાળક્રમે સમય એવો આવ્યો, પિતૃપક્ષ મહેતાજીના પિતાનું શ્રાદ્ધ આવ્યું, બ્રાહ્મણોને થયું કે આ બરાબર મોકો છે આને નીચે પાડવાનો. શું મોકો ગોયતો એને? કે આના પિતાનું શ્રાદ્ધ છે, તો આ શ્રાદ્ધમાં જો આ બે ભાઈ અલગ અલગ કરે તો આપણને મોજ પડી જાય. કેમ કે નાગર બ્રાહ્મણોને ખાવામાં બહુ રૂચિ. મોટા ભાઈ વંશીધરજી આવ્યા નરસિંહ મહેતાના ઘરે અને કીધું, જો પિતાનું શ્રાદ્ધ છે એટલે તું સમયસર ઘરે આવી જાજે. તો મહેતાજીએ કીધું કે આ સાધુ સંતો પ્રસાદ લે છે, એનો પ્રસાદ પૂરો થાય એટલે હું આવું છું. આ જયારે કીધું તો વંશીધર ક્રોધિત થઈ ગયા. એ કે આ સાધુઓની પાછળ તું પિતાના શ્રાદ્ધમાં આવવાની ના પાડે છો, એક કામ કર, તું શ્રાદ્ધ તારી રીતે કરજે, હું મારી રીતે કરીશ. નરસિંહ મહેતા કે જેવી હરી ઈચ્છા. શ્રાદ્ધ કરવું હતું તો મહેતાજીએ વિચાર કર્યો, હાલો એકાદ બે બ્રાહ્મણને બોલાવી લેવી અને શ્રાદ્ધ કરી દેવી, કારણ કે વંશીધર ધનવાન છે તો બધા લોકો એના ઘરે જશે, આપણે ત્યાં કોઈ આવવાનું નથી. ગયા ગામના ચોરે અને ચોરા ઉપર જઈને 2-4 બ્રાહ્મણોને કીધું, એ કે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે પ્રસાદ લેવા આવો. તો એલા જે બીજા બ્રાહ્મણ બેઠા ને, એ કે આ 4ને તમે બોલાવ્યા, અમે શું ગુનો કર્યો છે? અમને પ્રસાદ નું કયો? તો બીજા 5 ને, એ 5 બીજાને કીધું કે અમારે નરસિંહ મહેતા ત્યાં જમવાનું છે. તો ઓલાઈ ગયા, એ કે અમે શું ગુનો કર્યો છે? અમારે વ્યવહાર નથી કરવાનો. આમ કરતા કરતા આખા નગરમાં એ 700 ઘરમાં ખબર પડી ગઈ કે નરસિંહ મહેતાએ બધાને સહકુટુંબ આમંત્રણ આપ્યું છે. મહેતાજીના આડે પાસે તો અનાજ ખલાસ થયેલું અને આટલા બધા લોકો આવ્યા, અને આવ્યા તો એમાં સામાન થોડો ઘણો લાવ્યા, એવી 20-25 જણને થાય એટલો સામાન લાવ્યા. એમાં કોકે કીધું કે આમાં ઘી તો નથી. મહેતાજી કે લે હવે પૈસા નથી. તો ગયા બજારમાં, એક શેઠ ને કીધું ઘી જોતું છે ઉધાર આપશો. ઈ કે તમારે કઈ ધંધો છે ને એવું, તમે ઉધારી ક્યાં ચૂકવવાના છે, નહીં આપું. બીજા ત્રીજા, પણ એક શેઠ ભક્ત હતો. ઈ કે તમે જો મને ભજન સંભળાવો ને તો ઈ કે હું તમને ઘી આપીશ. મહેતાજીને બહેર્યા દુકાનમાં અને ભજન ચાલુ કર્યું. ભજન આ બાજુ ગાતા જાય અને ઓલો શેઠ લીન થઈ ગયો ભજનમાં. મહેતાજી લીન, શેઠ લીન, અને ભજન હાલ્યા ભજન આણે પર બધા આવી ગયા ઘરે. ભગવાનને વિચાર થયો કે ભક્તોને તો ચિંતા ન હોય હેને. ભરતભાઈ કેટલા વાગે હું ઢાંકવાનું છે એમ, અંતિમ પ્રસંગ છે, ચિંતા ન કરતા. તો ભક્તોની ચિંતા હંમેશા ભગવાન રાખે છે હેને. મહાભારતના યુદ્ધમાં કર્ણ જયારે ઓલા પાંચ બાણ કાઢ્યા ને કે આવતીકાલે પાંડવોને મારી નાખવાના, તો કૃષ્ણે જઈને કીધું યુધિષ્ઠિર મહારાજને, એટલે તમે હૂતા છો આમ, એટલે કાલે હવારમાં ભીષ્મ અને કર્ણ મળીને તમારું કોળિયો કરી જવાના છે. તો યુધિષ્ઠિર મહારાજ કે તો કરી જાય તેમાં તમને તકલીફ છે, અમારે શું છે. લોકો કહે છે કૃષ્ણની ભક્તિ કરતા હતા અને ભીષ્મ એ ઉપાડી લીધા, તમારું નામ તો તમારું ખરાબ થવાનું છે એમ. ભગવાને વિચાર્યું કે નરસિંહ મહેતાને ચિંતા નથી, જો હું કામ નહીં કરું એનું તો લોકો કહેશે કે કૃષ્ણની ભક્તિ કરતો હતો અને આનું કઈ થયું નહીં. ભગવાન આવ્યા નરસિંહ મહેતાનું રૂપ લઈને, એકલા નહીં 360 પાર્ષદોને સાથે લઈને, અક્રૂરજી ને ઉદ્ધવ ને હનુમાનજી ને અર્જુન ને બધા 360 પાર્ષદોને લીધા ભગવાને સાથે નરસિંહ મહેતાના ઘરે. અને ઓલા 700 ઘરના બ્રાહ્મણો એટલો પ્રસાદ ખવડાવ્યો, એટલો પ્રસાદ ખવડાવ્યો કે ઉઠીને હાલવાની હિંમત ન રહી કોઈને. બોલો, ભગવાને મુખવાસ એવો આપ્યો, મુખવાસ ખાધો બધા ફ્રેશ હેને. અને ઘરે જઈને આખા જુનાગઢમાં વખાણ થવા માંડ્યા નરસિંહ મહેતાએ શ્રાદ્ધ કર્યું છે. અને શ્રાદ્ધ ભગવાને કરાવ્યું, કારણ કે ઓલા પૈસા વાળા બ્રાહ્મણ હોય તો પૈસા વાળાને ઘરે જાય. ભગવાન લાવ્યા ગોતીને ગરીબ બ્રાહ્મણને અને એના પિતાનું શ્રાદ્ધ કરાવી દીધું. અને બધી ક્રિયા જયારે પૂરી થઈ ગઈ અને ઓલા પણ ભજન પૂરું થયું અને ઓલા કીધું લાવો ઘી, 5 શેર ઘી આપ્યું. મહેતા ઘરે લઈને આવ્યા, ઘરે આવીને જોયો તો આ બધા પથ્થર વાળે, ભગવાને તો ખેંચી મૂક્યા હતા, આ પાર્ષદો બધા કામે લાગ્યા હતા. હવે મહેતાજી કઈ ઓળખે નહીં એને, એમ કે આ બ્રાહ્મણો છે. ઘી લાવીને રસોઈયાને આપ્યું, એ કે પ્રસાદ તો પૂરો થઈ ગયો. મહેતાજી કે હું તો હજી ઘી લઈને આવ્યો, પ્રસાદ કેમ પૂરો થઈ ગયો. અને વિચાર કરતા અચાનક હૃદયની અંદર સ્મૃતિ થઈ કે આ તો સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવી અને મારા પિતાનું શ્રાદ્ધ કરી અને આ બધા બ્રાહ્મણોને ભોજન કરી તૃપ્ત કર્યા છે. તો નરસિંહ મહેતા પરમ પ્રસન્ન થયા અને એટલી પ્રસન્નતા થઈ કે ત્યાં જ બેસી અને ભગવાનનું સંકીર્તન ચાલુ કર્યું. જેટલા સાધુઓ પ્રસાદ લેવા આવ્યા હતા બધા લોકો કીર્તનમાં લાગી ગયા અને કીર્તન કરતા જાય, ભગવાનના ગુણગાન કરતા જાય, અને જેટલા બહાર વ્યા ગયા હતા એ બધા નરસિંહ મહેતાના ગુણગાન કરતા જાય. પણ આ લોકોના મનમાં એક શંકા થઈ બધાને કે આની પાસે પૈસા તો છે નહીં અને કામ તો એવું કરે છે જાણે કરોડપતિ માણા હોય. ભગવાન એ જ સાબિત કરવા માંગે છે કે એક વખત તમારી દોરી મારા હાથમાં આપીને જુઓ, દુનિયાના કરોડપતિઓને ફેંકું પાડે એવું જીવન જો ન જીવડાવી દઉં તો મારું નામ કૃષ્ણ નહીં કરાવે ભગવાન. પણ કમી છે ભક્તો, દોરી માત્ર એના હાથમાં આપવાની છે અને આપણે એ જ કમી રહી ગઈ છે. બધું હું કરું હું કરું હેને. એક સુભાષિત કહે છે ને કે શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાની નીચે કૂતરું જાતું હોય અને કૂતરું એમ માને કે આ ગાડું હું ખેંચું છું અને મારા બળ ઉપર હાલે છે, એમ આપણે બધા એ જ માનવી છીએ કે જે પરિવાર મને મળ્યું છે એનું પાલન હું જ કરું છું. તમે વિચાર કરો ભક્તો કે આજ રાતે તમે જઈને હુવો ઘરે અને રાતમાં તમને હાર્ટ એટેક આવી જાય, હવારમાં તમારું હરિબોલ થઈ જાય હેને, પછી શું તમારું પરિવાર ન હાલે કે બધા લોકો તમારી વાહે તે હરિબોલ થઈ જાય. ચાલવાનું છે, જેમ એક પાણી ભરેલા પાત્રમાં તમે હાથ નાખો અને પાણીની અંદર જગ્યા થઈ જાય એમાં સંસારની અંદર એક કુટુંબમાં તમારી જગ્યા કરવામાં આવી છે, અને જેમ પાણીના પાત્રમાંથી તમે હાથ બહાર કાઢો તો એ જગ્યા બુરાઈ જાય પાણીમાં, એમ આ સંસારમાંથી જો તમે અહીંથી નીકળી જાશો તો એ જગ્યા પુરાઈ જવાની છે. એટલે એ અહંકારમાં ક્યારેય ન રહેવું જોઈએ કે હું કરું છું. આ જ્યારે હૃદયમાંથી નીકળે ત્યારે જ વ્યક્તિ ભક્તિ કરી શકે. નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો માત્ર સાંભળવાના નથી ભક્તો, સાંભળે અને એને જીવનમાં ઉતારવા જોઈએ. અને આ પ્રસંગ બન્યા પછી નરસિંહ મહેતાના વિવાહ કરવામાં આવ્યા, માણિક ગૌરી નામની કન્યા સાથે એમના વિવાહ થયા. અને એ વિવાહ એમના થઈ ગયા પછી એમને બે કન્યા થઈ અને એક પુત્ર. મોટી પુત્રી હતી એનું નામ હતું કુંવરસેના, અને નાની પુત્રી હતી એનું નામ હતું રતનસેના, અને એનાથી નાનો એક પુત્ર થયો જેનું નામ હતું શામળદાસ. તો આ ત્રણ અને બે પાંચ વ્યક્તિનો પરિવાર અને નરસિંહ મહેતાના ગૃહસ્થ જીવનનો પ્રારંભ. સાધુઓની સેવામાં સમય વ્યતીત થતો જાય અને સાધુઓની ભીડ જેમ જેમ એના ઘરે જામે એમ જૂનાગઢના લોકોના હૃદયમાં ઈર્ષાની ભીડ જામતી જાય. અને આવી રીતે એમણે એમના પિતાના શ્રાદ્ધની પૂર્તિ કરી, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા એમનું કાર્ય કર્યું, અને આ હતી ભગવાનના પ્રથમ કાર્યની શરૂઆત નરસિંહ મહેતાના જીવનમાં. હવે ભગવાન એના જીવનમાં એવા કાર્યો કરશે ભક્તો, એક વાર બે વાર નહીં 52 વખત મહેતાજીના જીવનમાં ભગવાન પ્રગટ થયા, અને 52 વખત માત્ર આવા કામ કરવા માટે. એવું નહીં કે નરસિંહ મહેતા બોલાવતા હતા અને ભગવાન આવે એમને દર્શન આપે, નહીં. ભગવાને ચાહના રાખે છે હૃદયમાં કે જેમ ભક્તો મારી સેવા કરે એમ હું મારા ભક્તોની સેવા કરું. ભક્તોની સેવામાં ભગવાનને બહુ પ્રસન્નતા થાય છે. એટલે આપણું લક્ષ્ય જીવનમાં જો ભગવાનને પ્રસન્ન કરવાનું હોય, કૃષ્ણને પ્રસન્ન કરવા હોય, કૃષ્ણના ભક્તને પ્રસન્ન કરી લ્યો, કૃષ્ણ એમના આપોઆપ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે ભક્તની પ્રસન્નતા એ જ ભગવાનની પ્રસન્નતા છે. એટલે જ ભગવાન કહે છે કે વૈષ્ણવો જે છે ને એ મારા પ્રાણ છે, હૃદય છે ભગવાનનું વૈષ્ણવો. ભક્ત ભગવાનને અતિ પ્રિય છે, એટલું ભગવાનને કોઈ પ્રિય નથી. એટલે જ કાલની કથામાં આપણે સાંભળ્યું રુક્મણીજી અને ભગવાન ઘણી વખત પોતાના ભક્તોના દર્શન કરવા માટે જાય છે, એના ઘરે એની સેવા કરવા માટે જાય છે. કારણ એક જ છે, ભગવાનને ભક્ત પરમ પ્રિય છે. તો આગળની જે કથા, આગળની ચમત્કાર જે થયો એ છે હુંડી, હે ને, જે ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે. ગુજરાત નહીં, સંપૂર્ણ વિશ્વમાં કોઈને પૂછો ગુજરાતના ભક્ત નરસિંહ મહેતા, ઓલી હુંડીવાળા, હુંડી બધા લોકોને ખબર છે. અને આપણે સખા ચિત્રપ્રભુએ ગાયન આપણને સંભળાવી છે 2-3 વાર હુંડી, પણ આવતીકાલે એ હુંડીનું વર્ણન કરીશું. અને એ હુંડી એણે જે ગાય છે એ પ્રમાણે નહીં, એક બહુ સુંદર લીલાઓમાં બહુ સુંદર લીલા છે. તો આવતીકાલના પ્રસંગમાં હુંડી અને કુંવરબાઈનું મામેરું બંને પ્રસંગોને શ્રવણ કરશું. ત્યાં સુધી હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિદાય ગૌર પ્રેમાનંદે. ખૂબ સર્વ ભક્તો, ઘણો સમય 2 કલાક ઉપર સમય વ્યતીત થયો છે, અને છતાં શાંતિથી તમે ભગવાનની કથાઓને સાંભળી રહ્યા છો, ભક્તોની કથાનું શ્રવણ કરો છો. તો આવી જ રીતે આ કથા 3 દિવસ ચાલશે. પ્રથમ સત્ર આજે પૂર્ણ થયું છે. આવતીકાલે અને સોમવારે 2 સત્ર ચાલશે. આ 2 સત્રમાં હાલાકી નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો બહુ સૂક્ષ્મ છે ભક્તો, એની એક એક વાત લખવામાં આવી છે, પણ એ વાત કરવા માટે આપણી પાસે સમય નથી. એટલે એમના જીવનના જે મુખ્ય મુખ્ય પ્રસંગો છે એમની ઉપર ચર્ચા કરીશું. અંતિમ દિવસે 1 કલાક નરસિંહ મહેતાના જીવન ઉપર કથા થશે, અને છેલ્લી જે અંતિમ કલાક છે એમાં સુદામા ચરિત્રનું શ્રવણ કરીશું. તો આ પ્રમાણે 3 દિવસ આપણે અહીંયા કથા શ્રવણ કરશું. એનાઉન્સમેન્ટ.